સંવત 1876ના ફાગણવદી બીજ દ્વિતીયાને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડામધીએ દાદા ખાચરના દરબારમાં સાધુની જગ્યાને વિશે બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, સંવત 1876નો ફાગણ સુધી બીજનો પવિત્ર દિવસ અને શ્રીજી મહારાજ જે ગરડા મધ્યે દરબારની સામે આપણે અત્યારે જે ગોપીનાથજી મહારાજનું મંદિર છે એની સામે છત્રી છે, બધા હરિભક્તો જેને ગઢપુર દર્શન કર્યા હશે એમને એ ખ્યાલ હશે. એ જ પહેલા ત્યાં સંતોની જગ્યા હતી, એ સાધુની જગ્યામાં મહારાજ બિરાજમાન છે, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને મુખારવી નાગળ સંતો તથા દેશ દેશના હરિભક્તો એ ભગવાનના પરાવાણીને શ્રવણ કરવાને માટે, મહારાજના મુખે નીકળેલા અમૃત વચનોને શ્રવણ કરવાને માટે એકાગ્રચિત થઈને બેઠા છે. આપણે પણ આપણી મનની વૃત્તિઓને સાંસારિક, વ્યવહારિક, પારિવારિક બધી જવાબદારીઓમાંથી, બધી વિટમણાઓમાંથી આપણે એને પાછી વાળીને ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર કરી અને ભગવાનના મુખે નીકળેલા આ જે દિવ્ય વચનો છે એનું રસપાન કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો. મહારાજે સભાને સંબોધીને સુંદર આજ્ઞા કરી, જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે, અર્થાત કે જેને પ્રશ્ન ઉત્તર કરવામાં રૂચિ હોય, જેને કોઈ મૂંઝવણ હોય, પ્રશ્ન પૂછનાર હંમેશા મૂંઝવણવાળા હોય છે, જ્ઞાન અપેક્ષિત હોય છે અને ઉત્તર કરનારા એને થોડું ઘણું જ્ઞાન હોય એ એનો ઉત્તર કરતા હોય છે, એટલે અરસપરસ એકબીજાના પૂરક બનો. આ અહીંયા સિદ્ધાંત આપણને શીખવાડે છે કે આપણે પણ જ્યારે અરસપરસ સત્સંગ જ્યારે એકત્રિત થતો હોય ત્યારે આપણે આપણી મનની શંકાઓને, મૂંઝવણોને આપણે કેવી રીતે દૂર કરી શકીએ, તો એના ઉપર સંવાદ કરીને, એના ઉપર ચર્ચા કરીને, એના ઉપર મંથન કરીને અને એવા મંથન દ્વારા જે શાસ્ત્રનો રસ નિષ્કર્ષ જે નીકળે એને જ્યારે જીવનમાં આપણે ગ્રહણ કરીએ તો આપણી તમામ પ્રકારની દુવિધાઓ ટળે. એટલે મહારાજે પણ દુવિધાઓ ટળે એટલા માટે કથા વાર્તાના માધ્યમથી મહારાજ એને પોષણ મળે, જ્ઞાનને પોષણ મળે, ઉપાસનાને પોષણ મળે, ભક્તિને પોષણ મળે એવા શુભ ભાવથી મહારાજ અહીંયા પ્રશ્ન ઉત્તર અનેક વખત કરાવ્યા છે અને એવો જ અહીંયા સભાનો માહોલ જ્યારે થયો છે ત્યારે મહારાજે બધાને કીધું કે જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડતા હોય, એટલે જેને પ્રશ્ન ઉદ્ભવતા હોય એ પ્રશ્ન કરે, જેને ઉત્તર હોય, જેની પાસે સમજણ હોય એ એનો ઉત્તર કરવા પ્રયત્ન કરે અને એ રીતે એક એક પ્રશ્ન પૂછવાની મહારાજે દરેકની આજ્ઞા કરી છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? વાલા ભક્તો, સત્સંગની માનું જેને બિરુદ પ્રાપ્ત છે એવા સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીએ મહારાજને બહુ ગહન પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નને પહેલા સમજીએ. અહીંયા આગળ પ્રશ્નની અંદર શબ્દ આવે છે મોક્ષનું અને બીજો શબ્દ આવે છે અસાધારણ અને ત્રીજો શબ્દ આવે છે કારણ તે શું છે. હું ઘણી વખત હરિભક્તોને એમ થતું હશે કે આ એક એક શબ્દ ઉપર આટલું મોટું વિવેચન શા માટે, પણ જ્યાં સુધી એ સ્વરૂપને નહીં સમજો ત્યાં સુધી એનો હેતુ નહીં સમજાય અને હેતુ નહીં સમજાય ત્યાં સુધી અર્થનો ભાવ તમને પ્રાપ્ત નહીં થાય. ભગવાને કેવા ભાવથી, શું ભાવથી આ વાત અહીંયા આગળ પ્રશ્નની અંદર ઉદ્ભવી છે અને એનો શું ઉત્તર કર્યો છે એને સમજવા માટે પ્રશ્નને સમજવો જરૂરી છે. પહેલો અહીંયા શબ્દ આવે છે મોક્ષનું, એટલે હેતુ અહીંયા બતાવ્યો છે. જીવાત્માને પરમ પ્રાપ્તિની ગતિ, એટલે જીવાત્માને અક્ષરધામની પ્રાપ્તિ, બ્રહ્મધામની પ્રાપ્તિ, બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ અને એના માધ્યમે કરીને પરબ્રહ્મની પ્રાપ્તિ. મોક્ષની વ્યાખ્યાને બહુ સુંદર રીતે આપણે સમજીએ અને એટલા માટે અહીંયા બીજો શબ્દ આવ્યો અસાધારણ કારણ. એટલે એક વસ્તુ અહીંયા નિર્ધાર થાય છે કે મોક્ષનું સાધારણ કારણ પણ હોઈ શકે. અહીંયા જે પ્રશ્ન પૂછ્યું છે એ અસાધારણ કારણ માટે પૂછ્યો છે. મોક્ષનું અસાધારણ, અસામાન્ય કારણ શું હોઈ શકે? એટલે એનો અર્થ એવો થાય કે સંસારની અંદર જે જીવાત્મા સત્સંગને અનુસરે છે એના સમજણની અંદર બે પ્રકારની અપેક્ષાઓ રહેલી છે. એક તો મોક્ષનું, મોક્ષ પ્રાપ્તિની વાત બધા કરતા હોય છે, મોક્ષની વાત બધા કરતા હોય છે, મારે ભગવાનને ધામની પ્રાપ્તિ કરવી છે, મારે ભગવાનને પામવા છે એની વાત બધા કરતા હોય છે, પણ સમજણમાં કેવી શુદ્ધતા અને સ્પષ્ટતા હોય એ અહીંયા આગળ દર્શાવવા ભગવાન ઈચ્છે છે કે મોક્ષનું અસાધારણ કારણ તે શું છે. એટલે આપણે પહેલા તફાવત સમજીએ કે સાધારણ કારણ કોને કહી શકાય અને અસાધારણ કારણ કોને કહેવાય. અહીંયા ત્રીજો શબ્દ જે છે કારણ છે, મોક્ષનો ઉપાય એવો શબ્દ નથી. મોક્ષના કારણરૂપી, એટલે જે કારણથી કાર્યનો ઉદ્ભવના થઈ છે, જે કારણથી કારણ, જે કાર્ય માટેની પ્રેરણા મળી છે એને કારણ કહેવાય છે, નિમિત્ત કહેવાય છે, જેને સંકલ્પ કહીએ છીએ. સંકલ્પ હોય ત્યાં પછી એનો કાર્યાન્વિત કરવામાં આવતો હોય છે. અહીંયા કારણ શબ્દ વાપર્યો છે એટલે મોક્ષનું સાધન નથી પૂછ્યું, મોક્ષનું કારણ પૂછ્યું છે. કેવી સમજણ, કેવો સંકલ્પ ઉદ્ભવે ત્યારે મોક્ષના માટેનું કાર્ય કરવાનું કારણ ઉદ્ભવ થાય, અને એ કારણ ઉદ્ભવે એમાં પણ અસાધારણતા શું છે જે સહજ રીતે સામાન્ય રીતે જીવાત્માને સમજણમાં નથી આવતી, એવી કેવી સમજણ છે, એવો કેવો સંકલ્પ છે જેને અસાધારણ તરીકે આપણે સંબોધીએ અને જે મોક્ષનું કારણરૂપ બન્યું હોય, એવો અહીં આગળ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન સમજાણો બરાબર? અહીંયા પ્રશ્ન સમજાય એટલે મને તમે જરા માથું હલાવજો તો મને પણ ખ્યાલ આવે કે પ્રશ્ન સમજાણો, તો એના ઉપર આગળ આપણે ઉત્તરની અંદર આગળ વધીએ. કારણ કે પ્રશ્ન જ બહુ મહત્વનો છે, મોક્ષનું અસાધારણ કારણ શું છે. એટલે એક વસ્તુ અહીંયા આગળ આપણે સમજીએ છીએ કે સાધારણ કારણ પણ હોઈ શકે અને અસાધારણ કારણ પણ હોઈ શકે. હવે એ સાધારણ અને અસાધારણ કારણમાં શું ભેદ છે પહેલા એ સમજીએ, અને પછી આપણે અસાધારણ કારણનો કારણ શું છે, અસાધારણ મોક્ષનું કારણ શું છે એને આપણે આગળ વચનામૃતના માધ્યમથી સમજવા પ્રયત્ન કરીએ. તો મોક્ષનું સાધારણ કારણ આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે, અને વચનામૃતનો જો આધાર લઈએ તો એક વસ્તુ સ્પષ્ટ થાય. આપણે પૂર્વે ગરડા પ્રથમનું 43મું વચનામૃત આપણે વાંચ્યું હતું, અને એના ઉપર આપણે અનુસંધાન થોડા એના શબ્દોનો આશ્રય લઈએ તો મોક્ષનું સાધારણ સ્વરૂપ કોણે કહેવાય અને અસાધારણ રૂપ કોણે કહેવાય એ આપણે સમજીએ. ત્યારે ભગવાને પ્રથમના 43માં આપણે એનું થોડું રિફ્રેશમેન્ટ કરીએ, થોડું સ્મરણ કરીએ કે જેથી આ પ્રશ્નની સાથે સુસંગતતા આપણને મળે. એ વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર વાત સમજાવી હતી કે જે ભાગવત આદિ પુરાણમાં કહ્યું છે કે ભગવાનનો ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. ચાર પ્રકારની મુક્તિને ભગવાનનો ભક્ત નથી ઈચ્છતા. અને બીજા જે ભગવાનના મોટા ભક્ત છે એ એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે ચાર પ્રકારની મુક્તિ શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, બીજું ભગવાનને સમીપ રહેવું, ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું, અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્યને પામવું, જેને શાસ્ત્રોક્ત ભાષાની અંદર સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, અને એક બીજું પણ એની અંદર સમાવિષ્ટ થાય છે સાષ્ટ, પણ એને સાયુજ્યમાં એને સમાવિષ્ટ કરવામાં આવે છે. એટલે આ ચાર પ્રકારના સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, એ ચાર પ્રકારના જે મોક્ષના બતાવ્યા છે અર્થ શાસ્ત્રોએ, વેદોએ, એ વેદોના અર્થ પ્રમાણે આ ચાર પ્રકારના મોક્ષ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. સ્વયં મહારાજે આમાં કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે અને કોઈ પ્રકારની દુવિધા ન રહે એટલે મહારાજે જ સીધી સેનાપતિનું મહારાજે બિરુદ સંભાળ્યું. મહારાજ કે સભાને રહેવા દો, હું જ એનો ઉત્તર કરું છું. અને મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો કે એનો ઉત્તર અમે કરીએ છીએ, જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિને ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય. જેને ભગવાનના પ્રાપ્તિ કરતા, ભગવાનના લોકની પ્રાપ્તિ, ભગવાન જેવા ઐશ્વર્યની પ્રાપ્તિ, ભગવાનના સમીપ્યની પ્રાપ્તિ વગેરે પ્રાપ્તિઓની કામના પ્રધાનપણે વર્તે છે. જો મળવાનું તો એ જ છે, બ્રહ્મધામ મળે, અક્ષરધામની પ્રાપ્તિ થાય એટલે ધામની પ્રાપ્તિ તો થવાની છે, પણ એ ધામની પ્રાપ્તિ, મેં ગઈ વખતે એનું બહુ વિશ્લેષણ સાથે આ વાત સમજાવી હતી એટલે બહુ ડિટેલમાં નથી વાત કરતો, પણ ખાલી રેફરન્સના રૂપમાં અહીંયા વાત કરું છું કે ભગવાનની અપેક્ષાએ જે ભગવાનના સાલોક્ય સામીપ્ય, ભગવાન જેવા ઐશ્વર્ય, ભગવાન જેવા ગુણ વગેરેને, રૂપને, સારૂપ્ય વગેરેને પામવાનું પ્રધાનપણું વર્તતું હોય ત્યારે એને સકામ ભક્ત કહીએ. અને જે એ ચતુર્થ મુક્તિને ન ઈચ્છે તે કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે તેને નિષ્કામ ભક્ત કહીએ. આ વચનામૃતના અનુસંધાનમાં જો આ પ્રશ્નને આપણે સમજીએ તો અસાધારણ કારણ અને સાધારણ કારણની વિક્તિ આપણને સમજા છે. નિષ્કામ ભક્તને ગીતામાં જ્ઞાની કહ્યો છે અને જે સકામ ભક્ત છે એને અર્થાર્થી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજા કંઈ ઈચ્છવું નહીં, ગરડાનું 43મું. એટલે એ ગરડા પ્રથમના 43ને જો અનુસંધાનમાં રાખીએ, યાદ કરીએ તો અસાધારણ અને સાધારણ મોક્ષનું કારણ, મોક્ષનો માર્ગ નહીં, હું પુનઃ વાત કરું છું, મોક્ષનું કારણ ખબર પડે. એક મોક્ષનું કારણ છે જેને આવી સકામ ભક્તિ છે. કઈ સકામ ભક્તિ? સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય અને ભગવાન સાનિધ્ય વગેરે પામવાની જેની અપેક્ષાઓ છે એ સહજ છે, સહજ છે દરેકને. આપણે કોઈને તમે પૂછો પ્રશ્ન કે શું ઈચ્છા છે સત્સંગમાં, તો કે ભગવાનના ધામની પ્રાપ્તિ. એની સમજણને હું વખોડતો નથી, એની સમજણને યથાવત રાખીને પણ એક વાત શીખવવા માંગુ છું કે હજુ આપણી સમજણ એ આપણને ક્યાં સુધી લઈ ગઈ છે, તો આ ચાર પ્રકારની મુક્તિ સુધી જ આપણી સીમિત આપણી વૃત્તિ રહી છે, આપણી અપેક્ષા એટલી સીમિત રહી છે. જ્યારે ભગવાને જે બિરદાવ્યા છે, જ્ઞાનીને બિરદાવ્યા છે, જ્ઞાનીને હમણાં ગયા વચનામૃતની અંદર જ આપણે જ્ઞાનીની વ્યાખ્યા બહુ સુંદર રીતે સમજ્યા હતા, તો એ જ્ઞાનીને કયા જ્ઞાનીનું લક્ષણ કયું છે? તો મહારાજ કીધું કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે એવો નિષ્કામી ભક્ત થાય ત્યારે એ અસાધારણ મોક્ષનું કારણ થયું. મુક્તિ મેળવવી છે પણ કારણ શું છે? ભગવાનના ધામને પામવાનો હેતુ નથી, ભગવાનના લોકને પામવાનો હેતુ નથી. પામવાના છીએ ભગવાનના સારૂપ્ય સાયુજ્ય વગેરે ફળને પામવાના છીએ. બ્રહ્મસ્થિતિ થાય એટલે એ ચારે વાના જોડે આવે જ, પણ એ હેતુ નથી, એ લક્ષ્ય નથી, એ કારણ નથી. ભક્તિનું કારણ શું હોવું જોઈએ? મોક્ષનું કારણ શું હોવું જોઈએ? ભગવાનની પામવાનો રાજીપો એ એનું જ્યારે નિમિત્ત બને ત્યારે એ અસાધારણ કારણ થયું. ભલા ભક્તો, મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાંથી આપણને આ વસ્તુ સમજવાનો ખૂબ સુંદર અવસર મળ્યો કે આપણે પણ જીવનની અંદર સત્સંગ કરીએ છીએ ભગવાનને રાજી કરવા, ભગવાનની ભક્તિ કરીએ છીએ ભગવાનને રાજી કરવા, આપણે ધર્મ પાલન કરીએ છીએ ભગવાનને રાજી કરવા. ભગવાનને રાજી કર્યા સિવાયનો બીજો કોઈ સંકલ્પ જો હોય તો હજુ એટલી આપણામાં ઉણપ છે, ત્રુટી છે. અને એ વાતને અહીંયા સમજાવવા માટે, એ પરિપક્વતાને લાવવાને માટે મહારાજ અહીંયા વચનામૃતનો આપણને ઉપદેશ આપી રહ્યા છે. અને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે અસાધારણ જે કારણ છે એ કારણ શું છે? અને આ જ વ્યાખ્યાને, આ સાધારણ અસાધારણની વ્યક્તિને ભગવાન શ્રીહરિએ ખૂબ સુંદર રીતે વચનામૃતમાં નિરૂપણ કરી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું, એ બે એ અસાધારણ મોક્ષનો હેતુ છે. પુનઃ કહું છું, અહીંયા મહારાજે મોક્ષનો હેતુ એવો શબ્દ વાપર્યો છે, એટલે કારણ શબ્દનો અર્થ એ મોક્ષનો હેતુ મેં પહેલા શરૂઆતમાં સ્પષ્ટીકરણ કર્યું. મોક્ષનો માર્ગ મોક્ષના સાધન રૂપે નહીં, પણ મોક્ષના કારણ રૂપે જે અપેક્ષા આપણને મનમાંથી સંકલ્પ ઉદ્ભવે છે, જે આપણને સંકલ્પ કાર્ય કરવા માટે પ્રેરે છે, એ સંકલ્પની સમજણ કેવી હોવી જોઈએ, સંકલ્પનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તો મહારાજે જે આપણને વચનામૃતની અંદર સમજાવ્યું તો એના માટે મહારાજ એનો હેતુ બતાવે છે. ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન, અહીંયા મહારાજે બે વાત સમજાવી, એક પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અને બીજું ભગવાનનું મહાત્મ્ય જાણવું, એ બે સાધારણ એ અસાધારણ મોક્ષના હેતુ છે. આ બે જ્યારે જીવનની અંદર દ્રઢ થાય ત્યારે એને એવા સંકલ્પની ઉદ્ભવ થાય. કેવી રીતે એ આપણે સમજીએ. જેને ભગવાનને પામવાની છે, જેમને ભગવાનને નિરંતર સેવવા છે, જેમને ભગવાનને રાજી કરવા છે, તે ભગવાન રાજી કેમ થાય? આ વસ્તુ સમજવા જેવી છે. જેનો ધ્યેય છે ભગવાનને રાજી કરવાનો, જે મહારાજે ઉપર કીધું કે જે ચાર પ્રકારની મુક્તિ નથી માંગતા અને કેવળ ભગવાનની સેવા માંગે છે, એવો જે ભગવાનનો ભક્ત છે, એવા ભક્તને એ ક્યારે એવી સમજણ થાય? જ્યારે તે ભગવાનને યથાર્થ રૂપે જાણે. બહુ સુંદર સમજવા જેવી વાત છે. જે વિષયની પ્રાપ્તિ કરવી છે એ વિષયનું જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન નથી ત્યાં સુધી એ વિષય તરફ આપણું આકર્ષણ નથી. જ્યાં સુધી એ વિષયને જ્યાં સુધી આપણે ઓળખ્યો નથી ત્યાં સુધી એ વિષય તરફ અગ્રેસર થવાની આપણને પ્રેરણા નથી મળતી. એટલે મહારાજે પહેલો અંગ બતાવ્યું કે ભગવાનના સ્વરૂપને, સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે જેને ભગવાનને જે શાસ્ત્રોની અંદર પરમાત્માના જે સ્વરૂપનું, ભગવાનના ઐશ્વર્યોનું, ભગવાનના ગુણોનું, ભગવાનના મહિમાનો જે બોધ આપણને આપેલો છે એના માધ્યમે કરીને ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ કરે. જ્ઞાનનો સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ છે પ્રતીતિ. જ્ઞાનનું સ્વરૂપ માત્ર જાણવું નથી, જ્ઞાનનું સ્વરૂપ છે જાણ્યા પછી એમાં વિશ્વાસ, એનું અનુસરણ, ત્યારે જ્ઞાન સંપન્ન થાય છે. કોઈ વિષયને માત્ર માહિતી મળી ગઈ એટલે આપણે જ્ઞાની થઈ જતા નથી. પણ ગઈ વખતે પણ મેં કીધું હતું, જ્યાં સુધી એને પચાવતા નથી, જ્યાં સુધી એ સિદ્ધાંતને, એ વાતને, એ સ્વરૂપને આપણે યથાર્થ રૂપે જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપની અંદર આપણે એને સ્વીકારીને એની અંદર પ્રતીતિ નથી કરતા, ત્યાં સુધી જ્ઞાન અધૂરું છે, ત્યાં સુધી જ્ઞાન નથી. એટલે મહારાજે કીધું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે જેવા પરમાત્માના વર્ણન, ઐશ્વર્યો, ગુણો વગેરેનું શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવેલું છે એ પ્રમાણે એનું જ્ઞાન મેળવી, એને શ્રવણ કરીને એમાં પ્રતીતિ કરીએ તે જ્ઞાન કહીએ. અને બીજો અંગ મહારાજે બતાવ્યું ભગવાનનો દ્રઢ મહિમા. આ પણ અહીં આગળ સુંદર વાત વાલા ભક્તો સમજવા છે. બંને સ્વરૂપની આગળ મહારાજે સ્વરૂપ અને મહાત્મ એટલું જો લખ્યું હોત તો, પણ મહારાજે બંનેને વિશેષણ સાથે મહારાજે લખ્યું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન માત્ર આ જગતનું જગતનું માયાનું વિગેરે તમને શાસ્ત્રોનું બીજું કહેવાય ને કે આપણે પિંગલ થયા છીએ, ભણી ભણીને આપણે વેદાંતિ થયા છીએ, એને જ્ઞાન શાસ્ત્રોએ નથી કીધું. કયું જ્ઞાન કીધું છે? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. અહીંયા આગળ મહારાજે વિશેષણ વાપર્યું, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. અને મહાત્મા પણ કોણું? ભગવાનનું મહાત્મા. આ કયું કે શેનું કારણ છે? અસાધારણ મોક્ષનું કારણ છે, અસાધારણ કારણ છે મોક્ષ માટેનું. તો અહીંયા મહારાજ બીજું સમજાવે છે, ભગવાનનો દ્રઢ મહિમા. એટલે માત્ર હવે અહીંયા આગળ બહુ વિવેકથી સમજવા જેવું છે. એક બાજુ મેં હમણાં પૂર્વે વાત કરી કે ભગવાનના ગુણ, ઐશ્વર્ય, ભગવાનના ચરિત્રો, ભગવાનના સ્વરૂપ વગેરેનું વર્ણન શાસ્ત્રમાં કીધું છે, એને શ્રવણ કરી અથવા તો એને જાણીને એમાં પ્રતીતિ કરવી, એને જ્ઞાન કીધું. હવે અહીંયા આગળ મહિમા શબ્દ વાપર્યો છે. તો મહિમા કોને કહેવાય એનું પણ બહુ સુંદર વિશ્લેષણ આપણા શાસ્ત્રકારોએ કરેલું છે. મહિમાનો અર્થ થાય કે જેમાં કોઈ અવલંબન નથી. આ વસ્તુ સમજવા જેવી છે. ભગવાનનો મહિમા, ભગવાનનો મહિમા, પહેલા મહિમા શબ્દની વ્યાખ્યા સમજીએ. તો મહિમા ક્યારે સમજાણો કહેવાય? કે જ્યારે કોઈ સાધનનું અવલંબન ન હોય. ગુણે કરીને ભગવાનને જાણ્યા છે, પણ એ ગુણ એ ભગવાનને સમજવા માટેનું અવલંબન નથી. એટલે બહુ સુંદર વાત સમજવા જેવી છે કે ભગવાનના સદગુણોનો જ્યારે વર્ણન થતું હોય ત્યારે આપણને મહિમા સમજાય, અને ભગવાનના જ્યારે મનુષ્ય ચરિત્ર થતા હોય અથવા માયાના ચરિત્રો ભગવાન કરતા હોય ત્યારે ભગવાનમાં અવગુણ પધરાવે, તેનો અર્થ કે ભગવાનનો મહિમા નથી. અહીંયા મહારાજે એટલા માટે બીજો ગુણ કયો બતાવ્યો? પહેલો ગુણ બતાવ્યો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? તો શાસ્ત્રના શરણેથી. ભગવાનના જે સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે, મહાત્મા ભગવાનનું સમજાવવામાં આવ્યું છે, ઐશ્વર્યના ગુણાનુવાદ કરવામાં આવ્યા છે, એનું શ્રવણ દ્વારા એની અંદર પ્રતીતિ કરવી, તો એ રીતે ભગવાનના સ્વરૂપની પ્રતીતિ થાય, પછી એનો મહિમા પણ સમજે. મહિમા એટલા માટે સમજવો જરૂરી છે કારણ કે જ્યાં સુધી ગુણનું અવલંબન છે, ઐશ્વર્યનું અવલંબન છે, ત્યાં સુધી એ ઐશ્વર્યના દર્શન થાય ત્યાં સુધી જીવાત્માને પ્રતીતિ રહે, અને જ્યારે ઐશ્વર્યના દર્શન ન થાય, જ્યારે ભગવાનની અલૌકિકતાના દર્શન ન થાય, ભગવાન કોઈ મનુષ્ય ચેષ્ટા કરતા હોય ત્યારે એમાં સંશય ઉભો થાય, અને સંશય ઉભો થાય એટલી મહાત્માની અંદર ખામી છે. પરમાત્માનો મહિમા હજુ સમજાણો નથી. મહિમા સમજાય તો સંશય રહે નહીં. સંશય રહિત જ્યારે પ્રતીતિ હોય એટલે એને મહિમા કીધો. મહિમાની વ્યાખ્યા, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમા. એટલે માત્ર રૂપ જોઈને આકર્ષાયા હોય. બહુ સુંદર વાત અહીંયા આગળ મહારાજ સમજાવવા માંગે છે. આપણને શબ્દ બે જ લખ્યા, મહારાજનું સ્વરૂપ અને મહારાજનો મહિમા. આ બે સ્વરૂપ આપણને સમજાય, પણ એને યથાર્થથી જો ઊંડાણમાં સમજીએ તો જો માત્ર રૂપ જોઈને આકર્ષાણા હોઈએ. આ વસ્તુ મહિમાને સમજાવવા કહું છું. સ્વરૂપનું જ્ઞાન થયું, મહારાજનું બહુ સુંદર રૂપરૂપના કહેવાય તેજના અંબાર, એવું મહારાજનું દિવ્ય સ્વરૂપના દર્શન થયા, અને રૂપાકૃતિ જોઈને જો આકર્ષાણા. માત્ર એટલા માટે હું કહું છું, માત્ર રૂપના અવલંબને કરીને જો ભગવાનમાં હેત થયું, ભગવાનમાં મોહાણા અથવા તો ભગવાનમાં પ્રતીતિ કરી, તો શું થઈને ઉભું રહે? તો મત્સ્ય કચ્છ વરાહ આદિ અવતારના જયારે દર્શન કરીએ ને ત્યારે સંશય થાય, કારણ કે ત્યાં ભગવાનનું સુંદર રૂપ નથી. ત્યાં ભગવાન માછલા રૂપે દેખાય છે, કચ્છ રૂપે દેખાય છે. હયગ્રીવ ભગવાનનો અવતાર જોઈએ તો મહારાજ ઘોડા રૂપે દેખાય છે, વરાહ અવતાર જોઈએ તો મહારાજ સુવર અથવા ભૂંડ રૂપે ભગવાનના દર્શન થાય છે. તો એ રૂપને જોઈને જે આકર્ષાણા હોય, એને જ્યારે અરૂપ દેખાય અથવા તો કુરૂપના ભગવાન દર્શન કરાવે ત્યારે એમાં સંશય ઉભો થાય, અભાવ આવે અને હેત તૂટી જાય. આ વાત સમજવાની છે. મહિમા એટલા માટે જરૂરી છે કે જો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો હશે, જ્ઞાન મેળવ્યું, પણ જ્ઞાન પછી એનો મહિમા જો નહીં સમજાણો હોય તો ગુણે કરીને હેત થશે અને અવગુણે કરીને અથવા તો ભગવાનના મનુષ્ય ચરિત્રની અંદર દોષ પરઠાશે, અને મહાત્મા ન હોય એટલે એમાં સંશય ઉભો થાય. અહીંયા ભગવાને આ અસાધારણ, ભગવાનને પછી રાજી કરવાનો માર્ગ પડ્યો મૂકે, ભક્તિનો માર્ગની અંદર વિક્ષેપ ઉભો થાય, ધર્મપાલનની અંદર વિક્ષેપ ઉભા થાય, અને અંતે એ સત્સંગથી ચલાયમાન થઈ જાય. એટલા માટે મહારાજે અસાધારણ કારણ મોક્ષનું, ભગવાનની નિરંતર સેવા પરાયણ, ભગવાનનો નિરંતર રાજીપો, ભગવાનની નિરંતર ભગવાનને પ્રસન્ન કરવા, એ જ જેનો ધ્યેય છે એને આ બે અંગ મજબૂત હોવા જોઈએ. એક તો પરિપૂર્ણ જ્ઞાન, કારણ કે મેં સમજાવ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન નથી ત્યાં સુધી આપણને એના પ્રત્યે પ્રેરણા જ નથી, અને એક વખત જ્ઞાન થયા પછી એમાં પ્રતીતિ, સંશય રહિત પ્રતીતિ, એટલે ભગવાનનું મહાત્મા. એવું મહાત્મા સમજાણું હોય ત્યારે આપણને એ ભગવાનના સ્વરૂપની અંદર ક્યારે સંશય ઉભો ન થાય. ઘણી વખત ઐશ્વર્ય જોઈને પ્રભાવિત થયા હોય. આપણા સંપ્રદાયની અંદર અત્યારે ધનુર્માસ ચાલે છે અને શાકોત્સવનો આમ તો સીઝન કહેવાય, કોવિડ 19 કોરોનાને કારણે આ વખતે બહુ વ્યાપ્ત નથી થઈ શક્યા, પણ અત્યારે મહારાજે 200 વર્ષ પૂર્વે જયારે શાકોત્સવ કર્યો ત્યારે એમાં ભગવાનનું કાશીદાસ કાનદાસ પટેલ વગેરે જયારે ગયા અને ભગવાનના દર્શન કર્યા અને એમાં પ્રસંગ જોયો કે મહારાજ હાથમાં હળદર લઈને વઘાર કરતા અને પછી એ હળદરવાળા હાથ પોતાના કપડા ઉપર લૂંચતા, આવા અનેક પ્રસંગો આપણા સંપ્રદાયની અંદર વર્ણન કર્યા છે. મહારાજ દૂધનો રગડો કરીને મહારાજે પોતે જીભથી ચાટે, આવી અનેક ચેષ્ટાઓ ભગવાને કરી છે, અનેક લીલાઓ કરી છે. પણ એમાં સંશય કેમ થયો? કારણ કે મહાત્મા નહોતું, એમાં દિવ્યતા નહોતી, એ ભગવાનના ચરિત્રની અંદર એમને અલૌકિકપણાનું દર્શન ન થયું. મનુષ્ય ભાવ આવ્યો, પોતા જેવા સમજાણા, અને એટલા માટે એમાં સંશય થયો. અને એ સંશય કરીને મહાત્મા જ્યારે ટળ્યું ત્યારે ભગવાનના જે રાજી કરવાને અર્થે, ભગવાનના દર્શન કરવાને અર્થે જે જીવાત્મા અહીંથી ત્યાં લોયા સુધી ગયા એ વગર દર્શન કરે પાછા વળતા હતા. એ તો ભાગ્ય કે ભગવાને કૃપાદ્રષ્ટિ કરી પાછા બોલાવ્યા અને વાળ્યા અને પછી એમને પોતાના ચતુર્ભુત સ્વરૂપના દર્શન કરાવ્યા એ અને સત્સંગમાં લીધા. એટલે એવા અપવાદ એ ક્યારેક ક્યારેક બનતા હોય. પણ મનુષ્ય સ્વભાવ કેવો છે કે જો મહાત્મા બરાબર ન સમજાણું હોય તો જીવાત્માને સંશય ઉભો થાય છે ભગવાનના ચરિત્રથી. એ રીતે જે ઐશ્વર્ય જોઈને પ્રભાવિત થયા હોય અને જ્યારે મનુષ્ય ચેષ્ટાઓ જોવે ત્યારે એને ભાવ રહે નહીં. જ્યારે ભગવાનના દયા ક્ષમા ગુણથી પ્રભાવિત થયા હોય, ભગવાન અતિ દયાળુ છે, આપણે ઘણી વખત ગઈએ છીએ, દીન દયાળ છે, કોઈને દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકરા થાય, અન્નવસ્ત્ર આપીને દુઃખ ટાળે, આ ભગવાનનો સ્વભાવ છે. પણ એ જ ભગવાનને કોઈને દંડ કરતા જ્યારે જોવે ને ત્યારે ભગવાનનો અભાવ આવે. કેમ? કારણ કે દયા ક્ષમા વગેરે જે ભગવાનના ગુણ હતા એ ગુણનું અવલંબન હતું, એ અવલંબને કરીને ભગવાનનો મહિમા હતો. અને એ અવલંબને કરીને જ્યારે ભગવાનનો મહિમા હતો એટલે ભગવાન કરતા એ ગુણનો અવલંબન વધારે હતો, ગુણનો મહિમા વધારે હતો. અને એટલે ભગવાનમાં જ્યારે ગુણ ન જોયા ત્યારે અભાવ આવે. ભગવાનને કોઈની ઉપર ક્રૂરતા, કોઈને દંડ દેતા જોઈએ, કોઈને શિક્ષા કરતા જોઈએ ત્યારે આપણને અભાવ આવે. ભગવાન થઈને આવું ક્રૂર કેમ થતા હશે? પણ એની પાછળ પરમાત્માની સૃષ્ટિ છે અને એમનો આખું આ સંસારનો જે ક્રમ ભગવાને બનાવ્યો છે એ દરેકને પોતાના કર્મનું ફળ આપવું એનું નિમિત્ત છે. અને એ પોતાના કર્મને એ ભગવાન એને યથાવત જ્યારે અનુસરતા હોય ત્યારે ગુણવાન હોય, એને ભગવાન બિરદાવતા પણ હોય, અને કોઈ દોષ હોય, કોઈને એવા ન કરવાના કર્મ કોઈનાથી થયા હોય તો એને એ પ્રમાણે શિક્ષા પણ ભગવાન કરતા હોય. તો એ પોતાના કર્મમાંથી મુક્ત થવા, પણ એમાં અલૌકિકતા જોવે. આપણા વચનામૃતોની અંદર મહારાજે કીધું, સુખ આપે કે દુઃખ આપે પણ ભગવાનમાં એક સરખો ભાવ રહે એનું નામ મહાત્મા. આપણા સંતોએ પણ ઘણી વખત કથામાં કહેતા હોય છે, વચનામૃતની અંદર પણ મહારાજે લખ્યું, હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે પણ એક સરખો ભાવ રહે તો યથાર્થ મહિમા સમજાણો. આના અનુસંધાનની અંદર આપણે સમજીએ, મહારાજે બે ગુણ બતાવ્યા સેના માટે? અસાધારણ મોક્ષનું કારણ. સાધારણ કારણ તો દરેકની પાસે હોય, ભગવાનના ધામની પ્રાપ્તિ, ભગવાનના ઐશ્વર્યની પ્રાપ્તિ, સુખિયા થવા માટે સંસારની અંદર, આ લોક પરલોકને સુધારવા માટે, એવી અપેક્ષાથી દરેક જણ સત્સંગની અંદર કાર્યરત હોય, ભક્તિ કરતા હોય, ધર્મ અનુસરતા હોય, જ્ઞાન હોય, વૈરાગ્યને અનુસરતા હોય, એ તમામ સાધન કરતા હોય. પણ અસાધારણ હેતુ કયો છે? તો અસાધારણ હેતુ એ પરમાત્માને રાજી કરવાનો, ભગવાનની સેવા કરવાનો. આ એકમાત્ર ઉપલક્ષમાં રાખીને, એકમાત્ર હેતુને લક્ષમાં રાખીને જ્યારે કરીએ ત્યારે એ જ અસાધારણ એનો હેતુ બતાવ્યો છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મહારાજે અહીં આગળ બે એના કારણ બતાવ્યા છે, ભગવાનનું એક સ્વરૂપનું સંપૂર્ણ મહારાજનું જ્ઞાન અને જ્ઞાનની સાથે ભગવાનનો મહિમા પણ એવો સમજતો હોય કે જ્યાં કોઈ ગુણ ઐશ્વર્યનું અવલંબન ન હોય, કેવળ ભગવાનને રાજી કરવા ભગવાનની ગમે તેવી ચેષ્ટા હોય તો પણ એમાં દિવ્યતા જોવે, એની અંદર દ્રઢતા રહે, એનો નિશ્ચય ન ડગે, ત્યારે યથાર્થ મહિમા સમજાણો કહેવાય. એવો ભગવાનનો મહિમા જ્યારે સમજાય ત્યારે આ શું બતાવ્યું? આ મોક્ષનું અસાધારણ કારણ બતાવ્યું. આવો જ્યારે ભગવાનનો મહિમા સમજાણો હોય અને ભગવાનના સ્વરૂપને એ રીતે યથાર્થપણે જાણ્યું હોય, ભગવાનના સ્વરૂપના જે ગુણો બતાવ્યા છે, સર્વોપરીપણું બતાવ્યું છે, એ સર્વોપરીપણાને ભગવાનને જ્યારે યથાર્થપણે સમજ્યા હોય ત્યારે એવા બે ગુણ જ્યારે હોય ત્યારે અસાધારણ મોક્ષનો સંકલ્પ થઈ શકે, કારણ ઉત્પન્ન થાય. એ ભગવાનને રાજી કરવાનું કારણ ત્યારે ઉત્પન્ન થાય જ્યારે આવી સમજણ દ્રઢ થઈ હોય. જ્યાં સુધી આવી સમજણમાં અહોભાવ નથી, જ્યાં સુધી સમજણની અંદર સ્પષ્ટતા નથી, ભગવાનના સ્વરૂપનું યથાર્થપણે જ્ઞાન નથી. મહારાજે ઘણા વચનામૃતમાં કીધું છે કે ભગવાન મચ્છ જેવા દેખાય છે તો શું માછલા જેવા જ છે? તો કે ના, ભગવાન કચ્છ રૂપે દેખાય તો ખાલી કચ્છ જેવા છે. મહારાજ કે નરસિંહ રૂપે દર્શન દે તો ભગવાન કંઈ નરસિંહ, અડધા સિંહ અને અડધા મનુષ્ય એવા ભગવાનનું સ્વરૂપ છે? તો કે ના, ભગવાન તો એ અવતારના ધારણ કરનારા છે અને કારણના કારણ સર્વોપરી ભગવાન તો કેવા છે? તો જેને આપણે પહેલા પ્રસંગની અંદર, વચનામૃતની અંદર આપણે સમજ્યાતા, પ્રશ્નોત્તરીની અંદર આપણે સમજ્યાતા ભગવાનનું સ્વરૂપ કેવું છે, કે અક્ષરધામની અંદર અતિ તેજોમય જેવું અક્ષરધામ છે એની મધ્યે દ્વિભૂત સાકાર કિશોર વદન અને મહારાજનું એવું સૌમ્ય અતિ શ્યામ છે પણ છતાંય પ્રકાશે કરીને અતિ તેજોમય ભાસે છે એવું ભગવાનનું જે કારણાનામ ચ કારણમ જે કારણોના પણ કારણ છે સર્વ આવિર્ભાવ કારણમ એવા પુરુષોત્તમ નારાયણ એવા ભગવાનનું જે પૂર્ણ સ્વરૂપ જે વ્યાપકપણે એ સમગ્ર વિશ્વની અંદર બ્રહ્મથી લઈને કીટ સુધીની અંદર ઐશ્વર્યની અંદર અને વ્યાપકપણે વ્યાપ થઈને ભગવાન રહે છે એના કારણરૂપ છે અને એવા જે ભગવાન એના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પણ સમજે અને મહિમા પણ એવો સમજે કે ક્યારે સંશય થાય નહીં ક્યારે શંકા ઉત્પન્ન ન થાય આવા જ્યારે સંકલ્પે સિદ્ધ જ્યારે જીવાત્મા થાય ત્યારે એને ભગવાનને રાજી કર્યા સિવાય બીજું કોઈ પછી નિમિત્ત રહેતું નથી ભગવાનનો આવો મહિમા સમજાણો હોય પછી એ પરમાત્માની સેવા ભગવાનને રાજી કરવાનો એકમાત્ર તાન રહે તો જ એ ભગવાનની એ અસાધારણ મોક્ષની પ્રાપ્તિ માટેની કામના એને જીવનમાં ઉતરે એવી સુંદર અહીંયા આગળ વાત સમજાવી પર પ્રથમ વચનામૃતનો પ્રથમ પ્રશ્ન હું સમજું છું કે બધા હરિભક્તો યથાર્થ સમજ્યા હશે ભગવાન શ્રી હરિ આપણને પણ ખૂબ સુંદર ઉપદેશ આપીને વાક્ય ભલે બે જ શબ્દ વાપર્યા છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ પણ એની અંદર જે ઊંડાણ છે એ ઊંડાણ આવું છે કે ભગવાનના સ્વરૂપને ભગવાનનું લક્ષ્ય પણ શું હોવું જોઈએ અસાધારણ કારણ કેવું હોય તો અસાધારણ કારણનો હેતુ એ મહારાજ અહીંયા સમજાવે છે આગળ આપણે વચનામૃતને પાન કરીએ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનને વિશે જે સ્નેહ છે તેનું શું રૂપ છે આપણા સૌ માટે બહુ સુંદર ઉપયોગી આ વચનામૃતના આ પ્રશ્નને આપણે સમજીએ શ્રીજી મહારાજ બોલ્યા છે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર જોઈએ ન જોઈએ બહુ સુંદર વાત જે મેં પૂર્વે વાત સમજાવી ને કારણ કે વચનામૃત એકબીજાના અનુસંધાને હોય છે જ્યારે મેં મહિમાની વાત સમજાવી ત્યારે મેં કીધું સંશય રહિત ભગવાનમાં પ્રતીતિ બરાબર એટલા માટે હવે એ અનુસંધાન દ્રષ્ટિએ રાખીને તમે જો આ વચનામૃતને આગળ વાંચશો તો એના અનુસંધાને જ મહિમા અહીંયા આગળ પૂછ્યો છે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કે ભગવાનને વિશે જે સ્નેહ છે તેનું શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન રહે વાલા ભક્તો વિચાર બુદ્ધિ પ્રાધાન્ય છે અને બુદ્ધિ અહંકાર પ્રાધાન્ય છે અને જ્યારે માયાના આવરણની અંદર બુદ્ધિ જ્યારે પ્રેરતી હોય ત્યારે પોતાની આ બુદ્ધિ સ્વબુદ્ધિ અહીંયા આગળ બુદ્ધિ એટલે માયા સહિતની બુદ્ધિનો અહીંયા પ્રયોગ છે જેને એવા બુદ્ધિનો પ્રયોગ થાય એટલે જીવાત્મા શું પછી ડાપણ કરે ગઈકાલે સાંજે એક પ્રશ્ન આવ્યો હતો તર્કનો એવું ડાપણ કરે એ બુદ્ધિનો વિચારનો કુતર્ક છે ગઈકાલે પ્રશ્ન આવ્યો હતો ને મહાભારતના પ્રસંગનો ભગવાન કૃષ્ણચંદ્રએ હથિયાર કેમ ધારણ કર્યા એવા જ્યારે તર્ક આવે ને એ કોનો વિચાર છે એ બુદ્ધિનો વિચાર છે અને બુદ્ધિનો વિચાર એ શું કરાવે તો ભગવાનમાં સંશય ઉભો કરાવે ભગવાનમાં પોતાના મનુષ્ય ભાવને જે પોતામાં ગુણ છે પોતાના વિચારો છે એ ભગવાનની અંદર પલટે છે પોતાની જે બુદ્ધિ છે એનો દુરુપયોગ એની અંદર થાય છે એટલે અને એમાં પછી સ્નેહ ન હોય સ્નેહનું રૂપ કેવું હોય મહારાજ અહીંયા સુંદર સમજાવ્યું કે જે કોઈ જાતનો વિચાર ન રહે એટલે કોઈ જાતનો વિચાર ન રહેનો અર્થ એવું નથી કે કોઈ જ્ઞાન ન રહે સમજણ ન રહે એની અંદર આત્મીયતા ન રહે એવો ભાવ નથી પણ મનુષ્ય ભાવ માયિક જે બુદ્ધિ છે એવો બુદ્ધિનો ઉપયોગ કરીને ભગવાનની અંદર પ્રતીતિ ન કરે એ ભગવાનના ઐશ્વર્ય ગુણમાં વિશ્વાસ કરીને એમાં પ્રતીતિ કરે ભગવાનના સ્વરૂપનો મહિમા સમજીને એમાં પ્રતીતિ કરે મહિમા સમજીને જો પ્રતીતિ કરશે તો એને ગુણ ઐશ્વર્યનું અવલંબન નહીં હોય એટલે બુદ્ધિનો પ્રયોગ કરવાનો ત્યાં પ્રયોગ જરૂર નહીં આવે અને જો બુદ્ધિનો પ્રયોગ કરીને કરતા હોય તો ભગવાનના સ્વરૂપમાં હેત થતું નથી ત્યાં બુદ્ધિ જ પછી આપણે કહીએ છીએ ને કે બુદ્ધિ સુમાર્ગે પણ લઈ જાય ઘણી વખત અને બુદ્ધિ કુમાર્ગે પણ લઈ જતી હોય છે કે બુદ્ધિ ભાન ભૂલાડી દેતી હોય છે અને એટલા માટે સ્નેહના રૂપની અંદર પ્રેમના રૂપની અંદર બુદ્ધિનો પ્રયોગ નથી ત્યાં અંતરનો ભાવ પ્રગટ કરવો અને અંતરના ભાવથી આગળ મહારાજના શબ્દોને આપણે વાગોળીએ તો સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ અને જ્યારે જે ગુણે વિચારે સ્નેહ કરે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય હમણાં આપણે મહાત્મા સમજ્યા ને અહીંયા મહારાજ એ જ વસ્તુ ભગવાન શિયરીના શબ્દોની અંદર મહારાજ કહે છે જ્યારે ગુણના વિચારે કરીને સ્નેહ કરે છે સ્નેહ કરવાનું કારણ શું થયું ગુણ થયો એટલે ગુણનું પ્રધાન પણ વધ્યું ભગવાન કરતા ગુણ હતા એ ગુણ ગુણના કારણે આકર્ષણા અને ગુણના કારણે આકર્ષણા એટલે ભગવાનમાં હેત થયું પણ અવલંબન શું રહ્યું ગુણનું રહ્યું અને જ્યારે અવગુણ દેખે ભગવાનમાં અવગુણ હોય નહીં પણ મનુષ્ય ચરિત્રો અથવા તો ભગવાનના લૌકિક ચરિત્રો જ્યારે જોવે અને ન સમજાય એવા ચરિત્રો જ્યારે જોવે ત્યારે એમાં પછી અવગુણ એને ભાસે અને અવગુણ દેખે ત્યારે સ્નેહ તૂટી જાય, એને સ્નેહ તૂટી જાય. માટે હેત તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું. મહારાજ કે અહીંયા બુદ્ધિનો બહુ પ્રયોગ ન કરવો, ભગવાનને જાણીને ભગવાનમાં પ્રતીતિ કરવાની છે, ભગવાનની પરીક્ષા નથી કરવાની. જો ભગવાનની પરીક્ષા ગુણ ઐશ્વર્ય કરીને રૂપે કરીને જો કરવા જશું તો જ્યાં સુધી રૂપ દેખાશે, જ્યાં સુધી ઐશ્વર્ય દેખાશે, જ્યાં સુધી ગુણ દેખાશે ત્યાં સુધી હેત રહેશે. અને એને હેત નથી કીધું, એ હેતની ભ્રમણા છે, ત્યાં સુધી જ હેતની ભ્રમણા રહેશે. અને જ્યારે ભગવાનના ઐશ્વર્યની અંદર આપણને દર્શન ન થાય, ભગવાનના ગુણની અંદર આપણને અવગુણ જ્યારે દેખાય, ભગવાનના મનુષ્ય ચરિત્રો દ્વારા આપણને એમાં અવગુણ દેખાય, અથવા તો ભગવાનના રૂપની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે કુરૂપતા દેખાય, ત્યારે આપણો હેત જે થયું છે એ હેત તૂટી જાય. કારણ કે પ્રધાનપણે શું વર્તતું હતું? એ ગુણ ઐશ્વર્ય, ભગવાનનું રૂપ, એ રૂપ વર્તતું હતું. એટલે આપણને ભગવાનનું પૂર્ણ પ્રતીતિ. એટલે મહારાજે વિશેષણ વાપર્યું પહેલા પ્રશ્નના ઉત્તરની અંદર, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મા. આ શબ્દ હું મેં એટલા માટે તે વખતે મેં ટકોર્યા હતા કે ભગવાને આ વિશેષણ કેમ વાપર્યા, કેવળ સ્વરૂપનું જ્ઞાન અને મહાત્મા એવો શબ્દ કેમ ન લખ્યો. પણ મહારાજે સ્પષ્ટ અહીંયા આપણને આદેશ કર્યો છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું મહાત્મા, ભગવાનનું જ મહાત્મા જીવાત્મા સમજે તો ત્યાં ગુણ ઐશ્વર્ય વગેરેનું અવલંબન, સાધનનું અવલંબન ત્યાં ન પછી મજબૂત થાય, ત્યાં ભગવાનનું અવલંબન, ભગવાનને રાજી કરવાનો ભાવ મજબૂત થાય અને ત્યારે એ સ્વરૂપની અંદર હેત થઈ શકે. અહીંયા મહારાજ એટલા માટે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કરતા બહુ સુંદર વાત સમજાવે છે મહારાજ કે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર જોઈએ ન જોઈએ, અને જ્યારે જે ગુણે વિચાર ગુણ વિચારીને સ્નેહ કર્યો તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય. માટે હેત તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું. એટલે મહારાજનો મહિમા સમજીને હેત કરવું અને મહિમા સમજીને જ રહેવા દેવું, એમાં પછી બુદ્ધિને પ્રેરવા દેવી નહીં, પોતાની બુદ્ધિનું ડાપણ કરવું નહીં. એટલે પોતાની બુદ્ધિના ડાપણને ત્યાગ કરીને ભગવાનનો યથાર્થ મહિમા જ્યારે સમજાય ત્યારે ભગવાનના સ્વરૂપમાં હેત થયું ગણાય. પણ મહારાજ કહે છે પણ વિચારે કરીને વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહીં. સ્થાપન ઉત્થાપન એટલે જ્યારે ગુણ દેખે ત્યારે હેત સ્થાપન થાય, અને જ્યારે મનુષ્ય ચરિત્ર દેખે અને અવગુણ એને લાગે ત્યારે ઉત્થાપન થઈ જાય, હેત તૂટી જાય. મહારાજ કે એવું ન થવા દેવું. અને આવું કોણ કરાવે? એ પોતાની બુદ્ધિના વિચારો કરાવે, અહંકાર કરાવે છે. એ અહંકારે યુક્ત જે બુદ્ધિ છે, એ દૂષિત શાપિત જે બુદ્ધિ છે, માયાની પ્રભાવિત જે બુદ્ધિ છે, એ બુદ્ધિ એ ભગવાનમાં ભગવાનપણું રહેવા દેતી નથી. ભગવાનની અંદર એ આવા દોષ બતાવે છે. એટલે મેં દ્રષ્ટાંત આપ્યું ગઈકાલનો જે પ્રશ્ન હતો ને, એ પ્રશ્ન પણ આના અનુસંધાને આપણને દેખાય. એવો તર્ક જે છે એ તર્ક ક્યાંથી આવ્યો? એ બુદ્ધિનું, એ કુબુદ્ધિનું પરિણામ છે, એ અહંકારયુક્ત બુદ્ધિ છે. એટલે ભગવાનમાં પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે ભગવાનમાં દોષ દેખાડવાનું કામ કરે છે. આનું નામ બુદ્ધિ, શ્રાપિત બુદ્ધિ, અહંકારયુક્ત બુદ્ધિ. એવી શ્રાપિત બુદ્ધિનો જો ઉપયોગ કરવા દઈએ તો શું થાય? તો મહારાજમાં જ્યારે ઐશ્વર્યના જ્યારે ગુણ જોઈએ ત્યારે સ્થાપન થાય, અને મહારાજના કોઈ વખત મનુષ્ય ચરિત્ર થાય તો હેત તૂટી જાય, એટલે ઉત્થાપન થાય. મહારાજ કે એવું કરવું નહીં, એટલે આ કરવું નહીં એવો શબ્દ, થવા દેવું નહીં, કરવું નહીં માં અંતર છે. થવા દેવું નહીં એટલે કુદરતી થતું હોય તો તમારે સંરક્ષણ રાખવું, પણ અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કરવું નહીં, એટલે તમારે સાવધાન થઈને એવું સજાગ રહેવું કે બુદ્ધિ એવું કરે નહીં. અહીંયા મહારાજે અહીંયા શબ્દ વાપર્યો છે એવું કરવું, ઉત્થાપન કરવું નહીં. કરવું નહીં એનો અર્થ તમારે કરવાનું છે, નિયંતા તમને બનાવ્યા છે જીવાત્માને, અને જીવાત્માએ પોતાની બુદ્ધિને કુમાર્ગે નથી જવા દેવાની. બુદ્ધિને હેતની અંદર, ભગવાનના મહાત્મા સમજવાની અંદર, ભગવાનના ઐશ્વર્યને સમજવાની અંદર, એ બુદ્ધિના માપદંડને દૂર રાખીને, બુદ્ધિનો માપદંડનો જે દુરુપયોગ ન કરીને, ભગવાનના સ્વરૂપને યથાર્થ રૂપે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહિમા સમજવો, અને એવી સમજણ સાથે ભગવાનને જ્યારે જોડાઈએ ત્યારે ભગવાનના રૂપમાં હેત થાય. અને એટલા માટે મહારાજ કે પણ વિચારીને વારે વારે સ્થાપન ઉત્થાપન થવા દેવું નહીં. અને આગળ મહારાજ સમજાવે છે ને મૂળપણે ભગવાનને વિશે હેત કરવું. મહારાજે કેવી સુંદર વાત કરી, મહારાજ કે મૂર્ખ બનીને કરવું મૂળપણાને વિશે. એટલે જો અહીંયા શબ્દ આપણને એમ લાગે કે મહારાજ કીધું બુદ્ધિ વાપર્યા વગર સમજ્યા વગર કરવું, એવો અહીંયા ભાવ નથી વાલા ભક્તો. વચનામૃતનો ભાવ બહુ સ્પષ્ટ છે, કારણ કે ઉપર મહારાજે સ્પષ્ટ કીધું છે મહાત્મા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને મહિમા. તો પછી મૂળપણું ક્યાં રહ્યું? મૂર્ખતા ન રહી ને? પણ મહારાજ કહે છે કે એ સ્વરૂપનું જ્ઞાન છે, એ ભગવાનનું મહાત્મ્ય જે સમજાણું છે, એ મહાત્મ્ય જ્ઞાનને, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને મહાત્મને એની અંદર પ્રતીતિ કર્યા પછી પોતાની બુદ્ધિના વિકારને પ્રવેશવા દેવો નહીં, એટલે મૂળપણે કીધું. અહીંયા મૂળપણે એટલે મૂરખપણે નહીં, સમજ્યા વગર નહીં, સમજીને. કારણ કે એટલા માટે પૂર્વે શબ્દ મહારાજે વાપર્યો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. અને જ્ઞાન જ્યારે થાય ત્યારે મહારાજ કે અજ્ઞાનતા દૂર થાય છે, મૂર્ખતા દૂર થાય છે, એ જ્ઞાનને સમજાણા છે. અને એ જ્ઞાન કેવું સમજ્યા, તો કે ભગવાનનું મહાત્મ્ય એની અંદર રહે, એમાં બુદ્ધિનો વિકાર ન આવે, બુદ્ધિના અવલંબન ન આવે, ગુણો ઐશ્વર્યોના અવલંબન ન આવે. એટલે મહારાજે દ્રષ્ટાંત દીધું કે જ્યારે ગુણ દેખે ત્યારે સ્નેહ થાય અને જ્યારે અવગુણ દેખે ત્યારે સ્નેહ તૂટી જાય, એવું સ્થાપન ઉત્થાપન કરવું નહીં, પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને એવું પ્રયત્ન કરવો નહીં. અને એ ભગવાનને વિશે મૂળપણે જેમ એ ગુણ અવગુણ જે હોય, સમભાવ વર્તતા હોય, ભગવાનના જે પણ ચરિત્ર હોય, ઐશ્વર્ય હોય, ભગવાનના લીલાઓ હોય, ભગવાનના રૂપની ગમે તેવી વ્યાખ્યાઓ શાસ્ત્રોએ બતાવી હોય, ચાર ભૂજા બતાવી છે, અષ્ટ ભૂજા બતાવી છે, સહસ્ત્ર ભૂજા બતાવી છે, મનમાં સંશય ન થાય કે ભગવાન હજાર હાથવાળા થોડી હોય, મનમાં સંશય ન થાય ભગવાનને ચાર હાથ થોડી હોય. મહારાજના મચ્છ કચ્છ વરા આદિ અવતારના જયારે વર્ણન સાંભળીએ ત્યારે એમ મનમાં સંશય ન થાય કે ભગવાન માછલા જેવા થોડી હોય, ભગવાનને કાચબા જેવા થોડી હોય, ચાર પગ થોડી હોય, હૈગ્રીવાદી હોય તો ભગવાનને પૂંછડું થોડી હોય, સુવરાદી ભૂંડ જેવા મહારાજ વરા અવતારનું વર્ણન આવતું હોય તો એમાં સંશય ન થાય કે ભગવાન ભૂંડ જેવા થોડી હોય. એ ભગવાન છે, સ્વતંત્ર છે. એનો મહિમા જે સમજવાનો છે કે ભગવાન ધારે એ રીતે ભગવાન પોતાના સ્વરૂપનું દર્શન કરાવે, ભગવાન પોતે ઈચ્છે એ રીતે ભગવાન પોતાના ઐશ્વર્યના દર્શન કરાવે, ભગવાન ઈચ્છે એ રીતે પોતાના ભક્તોને એ પોતાના રૂપનું, ભક્તિનું, પોતાના ઐશ્વર્યના દર્શન કરાવીને સુખ આપે, એ પરમાત્માની સ્વતંત્રતા છે. અને એ સ્વતંત્રતાને સ્વીકારીને, ભગવાનની મોટપને સ્વીકારીને, ભગવાનના સર્વોપરીપણાને સ્વીકારીને, ભગવાનના સર્વ કારણના કારણપણાને સ્વીકારીને, જ્યારે જીવાત્મા એની અંદર મહિમા સમજીને જ્યારે હેત કરે છે ત્યારે એને ઉત્થાન સ્થાપન ઉત્થાન કરવાનો પ્રશ્ન રહેતો નથી. કારણ કે ત્યાં બુદ્ધિથી પછી પ્રયોગ કરવાનો રહેતો નથી. ભગવાનના ગુણની, એટલા માટે મેં શબ્દ વાપર્યો, ભગવાનને પ્રતીતિ કરવાની છે, પરીક્ષા નથી કરવાની. બુદ્ધિ પરીક્ષાનું કામ કરે અને એવી પરીક્ષાનું કામ કરે ત્યારે એને આવો વિક્ષેપ ઉભો થાય. એટલે મહારાજ અહીંયા શબ્દ વાપર્યો મૂળપણે ભગવાનને વિશે હેત કરવું. આ મૂળપણાની વ્યાખ્યા પણ આપણે વાલા ભક્તો સમજી રાખવા જેવી છે. ઘણા એનો અર્થ એવો પણ કરતા હોય છે મૂરખ બનીને, મૂરખ બનીને એનો અર્થ નથી થયો. જો મૂરખ બનીને થયો હોત તો ઉપર પહેલા પ્રશ્નના ઉત્તરમાં મહારાજે એવો ઉત્તર ન કર્યો હોત, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને મહિમા એના અનુસંધાનને જો આપણે જીવત રાખવું હોય તો અહીંયા મૂળપણાનો અર્થ મૂરખ નથી થતો, પણ મૂળપણાનો અર્થ થાય છે કે જેમ મૂરખ વ્યક્તિને કંઈક પોતાની બુદ્ધિનો પ્રયોગ નથી કરતા અને વસ્તુને સ્વીકારે અથવા અસ્વીકાર કરે છે, એ જ રીતે ભગવાનનો જ્યારે જીવાત્મા સ્વીકાર કરે ત્યારે મહારાજનું જ્ઞાન ચોક્કસ મેળવે, સ્વરૂપનું જ્ઞાન મેળવે અને એમાં પ્રતીતિ કરે, નિશંક પ્રતીતિ કરે અને એનો વિશ્વાસ કરે અને એ વિશ્વાસે કરીને એમાં હેત કરે, પછી પોતાની જે બુદ્ધિના વિકારો છે એનો ઉપયોગ ન કરે, પોતાની બુદ્ધિના વિકારોને એની અંદર પ્રવેશવા ન દે, એવી રીતે બુદ્ધિનો દુરુપયોગ ન કરે, એ મૂળપણું છે. એ રીતે મૂળપણે કરીને ભગવાનને વિશે હેત કરવું, આગળ મહારાજ સમજાવે છે. અને જે ગુણને વિચારે હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં. ઘણી વખત આપણને આવા શબ્દો સંસારમાં સત્સંગની અંદર સાંભળવા મળતા હોય છે કે કોઈના કોઈ વખાણ કરતા હોય તો અંતરથી હેત નથી થયું, માત્ર ગુણના કરીને જેને કર્યા હોય એને એ હેતનો વિશ્વાસ નહીં. મહારાજ કે એ હેત જાજુ ટકવાનું નથી. માટે હેત તો જેમ દેહના સંબંધ સગાને થાય છે, વાલા ભક્તો અહીંયા મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. કારણ કે અહીંયા આગળ મહારાજે એવું પ્રતિપાદન અહીંયા કર્યું, મૂળપણાની ભક્તિનું કેવું કારણ છે જે મેં ઉપર સમજાવ્યું એનું અહીંયા મહારાજના શબ્દોની અંદર જો આપણે સમજીએ તો મહારાજ કહે છે જે ગુણને વિચારે હેત કરે તેનો તો વિશ્વાસ નથી, અમને એનો વિશ્વાસ જ નથી. કારણ કે એને તો એને પોતાનું બુદ્ધિનો પ્રયોગ કરીને એને ગમતું થાય છે, એને એને રૂચે એવું થાય છે માટે એને હેત છે. જ્યારે એને એના રૂચતું નહીં થાય ત્યારે એની બુદ્ધિ એ વિકાર કરશે અને વિકાર કરશે એટલે હેત ટળશે, એટલે અમને એનો વિશ્વાસ નથી. મહારાજ કહે છે જે ગુણે વિચારે કરીને હેત કરે છે તેનો વિશ્વાસ નહીં. માટે હેત તો જેમ દેહના સંગા સંબંધી સાથે રહે છે. અહીંયા આગળ પણ મહારાજે બહુ સુંદર વાત સમજાવી, કેવી રીતે તો દેહના સંબંધને વિશે કેવી આપણી બુદ્ધિ છે, આત્મીય બુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે. જો હું એક દ્રષ્ટાંત આપું તો વાત આ સમજાશે. જેમ દેહના સગા સંબંધી સગા સંગાતે છે, એનો અર્થ અહીં આગળ મહારાજ એવું કહે છે કે પોતાપણું જ્યારે જણાણું છે પછી આપણે ગુણ દોષનું અવલંબન નથી. કોઈને ત્યાં બાળક જન્મ્યા હોય, નાનું બાળક છે, આપણને એના પ્રત્યે હેત થાય છે ને. આપણે બધા જે ગ્રહસ્થ છીએ દરેકના ઘરમાં અનુભવ થયો હશે અને થતો હશે. જેને ઘરમાં બાળકનો જન્મ થાય એ ઘોડિયામાં બાળક સૂતું હોય, માના ખોળામાં સૂતું હોય, આપણને એમાં ગુણ અવગુણના દર્શન થાય છે. આપણે એમાં ગુણ અવગુણ તપાસીએ છીએ કે આ રોવે છે કેવું, ખાય છે કેવું, એ પથારીની અંદર માના ખોળાને બગાડે છે કેવું, આપણે એની અંદર એ ગુણ કે દોષ જોઈએ છીએ, નથી જોતા ને કેમ આપણે. પણ છતાં એ હેત કરીએ છીએ ને. કેવો હેત થાય છે? નિર્દોષ હેત. બાળકને પણ ખબર નથી કે આ મારા માવતર છે, મારું રક્ષણ કરવાના છે, મારું ભરણ પોષણ કરવાના છે, મારું લાલન પાલન કરવાના છે, એવી અપેક્ષા છે બાળકને? નથી. પછી મોટો થાય, માયાના આવરણની અંદર આવે ને પછી સમજણો પરિવર્તન થાય, એ સ્વરૂપ જુદું થાય. હું એની પણ વ્યાખ્યા સમજાવીશ, પણ અત્યારે જે સ્વરૂપ સમજાવું છું એ બહુ સમજવા જેવું છે કે હેત જ્યારે બાળકની અંદર માતા પિતા કરતા હોય છે, અથવા તો માતા પિતા બાળક છે માતા પિતાની અંદર હેત કરતું હોય છે, એ દેહના સગા છે. કેમ? એની અંદર મમત્વ છે, મારાપણું છે, એટલે પછી એના ગુણ દોષનું અવલંબન નથી રહેતું. પોતાના જાણીએ છીએ અને હેત કરીએ છીએ. એ જ રીતે મિત્રતા, મિત્રતાની અંદર જ્યારે એકબીજાને નજીક આવે, મન મળે છે, પછી એના ગુણ દોષની અંદર આપણે બહુ પડતા નથી. ઘણી વખત મિત્રતા કર્ણની જુઓ, મિત્રતા સુદામાની કૃષ્ણની જુઓ. મિત્રતા ધર્મ અધર્મની વ્યાખ્યામાં નથી હું આવતો, હું મિત્રતાની વ્યાખ્યામાં છું, એટલે કોઈ એનો અન્યાર્થ ન લે કે કર્ણનો અને દુર્યોધનનો મેં દ્રષ્ટાંતમાં ઉપયોગ કર્યો. હું મિત્રતાની વાત કરું છું. મિત્રતા હોય તો મિત્રતાનો સ્વભાવ કેવો હોય હું એ દર્શન કરાવું છું. મિત્રતાનો સ્વભાવ હોય ત્યાં કોઈ અપેક્ષા નથી, જે મહારાજે કીધું ને, ગુણને વિચારે કરીને હેત થતું નથી. ત્યાં હેત મન મળે ને હેત થાય છે, આત્મીય બુદ્ધિ થાય છે ને હેત થાય છે. એ સંબંધ અહીં આગળ મહારાજે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાતે છે તેવું ભગવાનને વિશે હેત કરવું. મહારાજે બહુ સુંદર વાત સમજાવી, જેમ દેહના સગા સંબંધીને વિશે જીવાત્મા હેત કરે છે, એમાં ગુણ અવગુણનું અવલંબન નથી, રૂપ કુરૂપનું અવલંબન નથી. કોઈએ એવું સાંભળ્યું કે પોતાના પરિવારની અંદર કોઈ બાળકની અંદર કોઈ, ભગવાન ન કરે, પણ કોઈ અપંગ અથવા તો દિવ્યાંગ કોઈ જન્મ્યો હોય તો એને હેત નથી? એને એવું તો ન બને ને. પોતાપણું છે ત્યાં સુધી હેત છે, એની અંદર આત્મીયતા છે. એ રીતે દરેકના જીવનની અંદર દેહના સંબંધે એનું કારણ એક જ છે કે ત્યાં ગુણનું અવલંબન નથી, ત્યાં રૂપનું અવલંબન નથી, ત્યાં એની સામર્થ્યનું અવલંબન નથી. કોઈ દુબળો પાતળો હોય, જેને કહેવાય પાંગળો હોય, તો એની સાથે હેત એનો પરિવાર નથી કરતો, કરે છે. કોઈ સશક્ત હોય તો એની સાથે વિશેષ હેત કરે છે, એવું પણ નથી હોતું. એટલે જ્યાં આ બધા ગુણ અવગુણ ઐશ્વર્યના કોઈ ત્યાં પ્રધાનપણું નથી, કેવળ આત્મીય બુદ્ધિ છે, મારું છે એવું મમત્વ છે, અને મમત્વથી મન મળે છે અને હેત થઈ જાય છે. એમ મહારાજ અહીંયા આગળ દ્રષ્ટાંત સમજાવે છે કે જેવું દેહના સંબંધે જે સમજણે કરીને દેહના સંબંધી સાથે આપણે હેત થાય છે, એવી સમજણને કરીને ભગવાનને વિશે હેત કરવું. અહીંયા મહારાજ આપણને લક્ષ્ય આપ્યું કે ભગવાનના વિશે હેત કરવું એ લક્ષ્ય છે. અને કેવી રીતે કરવું? તો મહારાજ કે જેમ મમત્વ પોતાનું સમજીને આ મારું છે, આ મારા માટે છે એવો ભાવ રાખીને ભગવાનને વિશે હેત કરવું, ત્યાં ગુણ ને ઐશ્વર્યના અવલંબન રાખવું નહીં, બુદ્ધિનો ઉપયોગ કરવો નહીં, દુરુપયોગ કરવો નહીં, રાધર ઉપયોગ કરવો નહીં કરતા દુરુપયોગ ન કરવો, વિચારે કરીને બુદ્ધિનો દુરુપયોગ ન કરવો, અને એવો દુરુપયોગ કરીને ભગવાનમાં હેત ન કરવું. નહીંતર સંશય ઉભો થશે અને હેત રહેશે નહીં, ભગવાન પણ વિશ્વાસ નહીં કરે. પણ જ્યારે એવા નિશંક થઈને ભગવાનના સ્વરૂપનો મહિમા અને ભગવાનના ઐશ્વર્ય, ભગવાનના ચરિત્ર, ભગવાનના સ્વરૂપ, એના જ્યારે વર્ણન સાંભળી, એમાં પ્રતીતિ કરીને ભગવાનના સ્વરૂપની સાથે જીવાત્મા હેત કરે, પોતાનું સમજીને હેત કરે, ત્યારે ગુણ અવગુણનો અવલંબન રહે નહીં. અને જ્યારે એવું અવલંબન ન રહે તેવી રીતે ભગવાનને વિશે હેત કરવું, અહીંયા મહારાજે એફર્મેટિવ સેન્ટેન્સ વાપર્યો છે, તેવું ભગવાનને વિશે હેત કરવું. એવું કરી શકાય, એવું કરવું જોઈએ એવું નથી. મહારાજ કે કરવું જ, એવું જ કરવું. અને એ હેતને મૂળપણાનું હેત કહીએ. અહીંયા મૂળપણાની વ્યાખ્યા પણ મહારાજે સુંદર રીતે સમજાવી કે મૂળપણાનું હેત કેમ કહેવાય. એટલે એ મૂળપણાની વ્યાખ્યા, એટલે હું સમજું છું ત્યાં સુધી આપણને લક્ષ્ય પણ સ્પષ્ટ થયું, ભગવાનમાં હેત કરવું છે, કેવી રીતે કરવું છે, તો બુદ્ધિના દુરુપયોગનો ત્યાગ કરીને મૂળ થઈને ભગવાનનું મહાત્મ સમજીને ભગવાનના સ્વરૂપને સમજીને ભગવાનમાં એકાગ્ર થઈને ભગવાનના ભગવાન સાથે હેત કરીએ તો ભગવાનને વિશ્વાસ પણ રહે અને એ જે હેત થયું છે એ કેનું કારણ બને? પ્રશ્ન પહેલો શેનું કારણ બને? અસાધારણ મોક્ષનું કારણ. એ અસાધારણ મોક્ષનું કારણ બને. સાધારણ મોક્ષનું કારણ તો શું બને? અપેક્ષાઓ, સકામના. જે મહારાજે કીધું ને સકામ ભક્ત, એવી કામના જ્યારે ઉત્પન્ન થાય, કેવી કામના? ઐશ્વર્યની કામના, સિદ્ધિની કામના, મોટપની કામના, ભગવાન જેવા રૂપની કામના, અને જ્યાં સુધી ભગવાનના ધામની અંદર જઈને સુખિયા થવું છે એવી કામના પણ એ સકામ ભક્ત બનાવે છે. ભગવાનને જો નિષ્કામ ભક્ત ગમતા હોય, જ્ઞાની ભક્ત ગમતા હોય, તો એની કામના કેવી હોય? કેવળ ભગવાનની પ્રસન્નતા અને ભગવાનની સેવા. એવું જેનું કારણ છે એ અસાધારણ કારણ છે. આ સાધારણ કારણ નથી. દરેકની સ્થિતિ એવી ન થઈ શકે. આપણે બધા માયાના જીવ છીએ, માયામાં રહેલા જીવ છીએ, વીટળેલા જીવ છીએ, એટલે એ સમજણની એ પરિપક્વતા આવી એ ઘણી ગહન છે. પણ પ્રયત્નશીલ રહીએ તો એક દિવસ ચોક્કસ આપણને એમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. પણ જો પ્રયત્ન છોડી દઈએ તો ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી, એ રસ્તો રૂંધાઈ જશે. એટલા માટે મહારાજ આપણને અહીંયા ઉપદેશ આપે છે કે એવી રીતે તેવું ભગવાનને વિશે હેત કરવું, અને એ હેત તે મૂળપણાનું હેત કહીએ.
અને ભગવાનનું મહાત્મ જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું. મહારાજે બીજો ભાવ અહીંયા બતાવ્યો, હેતનું સ્વરૂપ બીજું મહારાજે અહીંયા પ્રગટ કર્યું. એક ભગવાનની અંદર મૂળપણાનું હેત આત્મીય ભાવ છે, સમર્પણ ભાવ છે, અને અહોભાવ છે, એટલે પરમાત્માના સ્વરૂપની અંદર સહેજે સહેજે હેત રહે. ત્યાં બુદ્ધિનું અવલંબન નથી, ત્યાં ગુણ દોષ જોવાનો કોઈ વિષય નથી. પરમાત્મા જેવા આપણને પ્રાપ્ત થયા છે, જેવા ઓળખાણા છે, એની સાથે આત્મીયતા બંધાય છે અને શરણાગતિનો ભાવ થાય છે અને હેત થાય છે, એ મૂળપણાનું હેત. અને બીજું મહારાજે હેતનું સ્વરૂપ બતાવ્યું ભગવાનના મહાત્મને જાણીને. અહીંયા બુદ્ધિનું પ્રધાન પણ આવ્યું. જે જ્ઞાની ભક્તો છે, જેને જ્ઞાનનું અવલંબન છે, પણ એ જ્ઞાનનું અવલંબનની પરિપક્વતા અહીંયા આગળ બહુ સુંદર મહારાજે વાતને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે ભગવાનનું મહાત્મ જાણીને જે હેત થાય તે તો બીજી જ રીતનું હેત છે એમ જાણવું. જ્યારે ભગવાનનો મહિમા પરિપૂર્ણ સમજાણો હોય, ભગવાનનું મહાત્માનો નિશ્ચય પરિપૂર્ણ થયો હોય, ત્યારે એ સ્થિતિની અંદર પરિપૂર્ણતા એવો શબ્દ આપણે અહીંયા આગળ વિશેષણની અંદર વાપરી શકીએ કે કેવળ જાણીની અંદર જ્ઞાન મેળવીને એમાં પરિપૂર્ણતા થઈ, પરિપક્વતા થઈ. એવી જ્યારે પરિપક્વતા થાય ત્યારે પછી એ સ્થિતિની અંદર ફેર પડે નહીં. જો ભગવાનના ગુણદોષને બુદ્ધિ વિચારો છો, બુદ્ધિથી ઉપયોગ કરો છો, જ્ઞાનનો ઉપયોગ કરો છો, પણ એ જ્ઞાનનો ઉપયોગ કેવી દશામાં થાય? જ્યારે જ્ઞાનની પરિપક્વતા થાય, એટલે સમજણની પરિપક્વતા થાય, અને એવું પરમાત્માનું મહાત્મ જણાય જ્યાં પરમાત્માની અંદર દોષ ન દેખાય, ભગવાનના સ્વરૂપની અંદર કોઈ ક્ષતિ ન દેખાય, પરમાત્માના કાર્યોની અંદર કોઈ ત્રુટિ ન દેખાય, પરમાત્માના લીલાચરિત્રની અંદર કોઈ અભાવ ન આવે, એવી સમજણની પરાકાષ્ઠા જયારે થઈ હોય. મહારાજના જેમ એક મૂળ ચિત્રની અંદર પણ ઉભાવ નથી થતો, અભાવ નથી આવતો, એ મૂળપણાથી પણ નથી આવતો, હેતના કારણે, આત્મીયતાના કારણે નથી આવતો. અને બીજું અવલંબન છે કે જ્ઞાનનું અવલંબન છે, પણ જ્ઞાનનું અવલંબન કેવું છે? તો જ્ઞાનની પરિપક્વતા છે, સમજણની પરિપક્વતા છે, અને પરિપક્વતા આપણને એવું શીખવે છે કે આપણે પરમાત્માના દોષમાં, પરમાત્માની લીલાઓ, પરમાત્માના ચરિત્રો, પરમાત્માનું ઐશ્વર્ય એ હંમેશા અલૌકિક રહેલું છે. પરમાત્મા જે જે કાર્ય કરે, જે પરમાત્માના વચન છે એ જગતના કલ્યાણને અર્થે છે, જીવાત્માના કલ્યાણને અર્થે છે. માટે એમાં મનુષ્ય ભાવ કે દેહ ભાવ કે લૌકિક ભાવ ના આવે, એવી પરિપક્વતા જ્ઞાનની અંદર હોય ત્યારે એ જ્ઞાનનું, ભગવાનનો મહિમા પરિપૂર્ણ જાણ્યું કહેવાય. એવી સમજણની પરાકાષ્ઠા હોય કે જેની અંદર દ્રષ્ટિએ કદાચ આપણને મનુષ્ય ચરિત્ર દેખાતું હોય, પણ છતાં એની અંદર અલૌકિક જ ભાવ દેખાય, એમાં ક્યારેય કુભાવ ના આવે, એવી જ્યારે ભાવના સ્થિર થાય ત્યારે એની અંદર જ્ઞાનની પરિપક્વતા કીધી. અને એવી પરિપક્વતા જ્યારે હોય ત્યારે એમાં દોષ ન દેખાય, અને એવી રીતે પરમાત્માને, એટલે બહુ સહજતાથી જો સમજીએ તો મૂળપણાની ભક્તિની અંદર, મૂળપણાના હેતની અંદર તર્ક વિતર્કનું સ્થાન નથી. મૂળપણાની ભક્તિની અંદર બુદ્ધિના તર્ક વિતર્કનું સ્થાન નથી, અને મહાત્મ્ય સહિત જે હેત થાય છે એની અંદર શંકાનું સ્થાન નથી. બંને વસ્તુ સમજાવવા જેવી છે. મૂળપણાની જે હેત થાય છે, મૂળપણાની જે ભક્તિ મહારાજે બતાવી છે, એ મૂળપણાની અંદર બુદ્ધિનો તર્ક વિતર્ક ત્યાં કામ નથી આવતો, એટલે એને અવલંબન નથી, બુદ્ધિનો તર્ક વિતર્ક ત્યાં અવકાશ નથી. કેવળ પરમાત્માના સ્વરૂપની અંદર આત્મીય ભાવ, પોતાપણાની ભાવના અને એ પરમાત્માના આત્મીય ભાવે કરીને ભગવાન સાથે થયેલું હેત, જેમ આપણા સગા સંબંધીની સાથે આપણે કોઈ પણ અવલંબન વગર, કોઈ પણ કારણ વગર અનાયાસે પોતાના જાણીને હેત કરીએ છીએ, એવી રીતે પરમાત્માને જેવા છે તેવા સ્વરૂપની અંદર એ પરમાત્મામાં હેત થઈ જાય, આત્મીય ભાવ થઈ જાય, એમાં બુદ્ધિનો તર્ક વિતર્કનો અવકાશ ન રહે, એવી રીતે જે હેત થાય એને મૂળપણાની હેત કીધું. અને બીજું જ જે સ્વરૂપ મહારાજે બતાવ્યું એ મહાત્મ જ્ઞાને કરીને, એટલે ત્યાં જ્ઞાનનો અંશ છે, મહાત્મ જ્ઞાનનો અંશ છે, બુદ્ધિનો અંશ છે, પણ કેવો અંશ છે? તો જ્ઞાનની પરિપક્વતા છે, બુદ્ધિની પરિપક્વતા છે, અને એ પરિપક્વતાને કારણે સંશયનો અવકાશ નથી ત્યાં. બુદ્ધિ એટલી પરિપક્વ થઈ છે, જ્ઞાન એટલું મહાત્મ પરમાત્માનું એટલું દ્રઢતાથી સમજાણું છે કે પછી ત્યાં શંકા આવતી નથી, ને એ રીતે પરમાત્માના સ્વરૂપની અંદર હેત થાય છે. અને જો એ પ્રકારે હેત હોય તો જ મહારાજ કે હેત કહેવાય. જો વિચારે કરીને હેત ટળી જાય અથવા મહાત્મા ભાવની અંદર શંકા આવે તો એ હેત છે જ નહીં. આ વસ્તુ સમજવા જેવી છે. મૂળપણે હોય પણ ભગવાનની અંદર નિષ્ઠા અને પ્રતીતિ દ્રઢ હોય, અવિચલ હોય, તો એ પરમાત્માની સાથે મૂળપણાનું હેત થયું ગણાય. અને કદાચ જ્ઞાનનું અવલંબન છે, પણ છતાંય જ્ઞાનનું અવલંબન કેવું છે કે જ્ઞાનની પરિપક્વતા છે, અને પરિપક્વતા એ કરીને જીવાત્માએ પોતાની બુદ્ધિને કસેલી છે, અને એ એવી કસી છે કે પરમાત્માના સ્વરૂપની અંદર એને કોઈ દોષ નથી દેખાતો, પરમાત્માના લીલાઓની અંદર અલૌકિક ભાવ એને દેખાય છે, પરમાત્માના સ્વરૂપની અંદર દિવ્ય ભાવ દેખાય છે. અને એવા મહાત્મે સહિત જે હેત થયું હોય એ મહારાજ કે બીજી પ્રકારનું હેત છે. ત્યાં સંશયનો સ્થાન નથી, ત્યાં સંશય શંકા ઉભી જ ન થાય. હમણાં સવારે આજે અમારે ઓસ્ટ્રેલિયાના ભક્તો સાથે વાત થતી હતી ત્યારે અમે આ દ્રષ્ટાંતમાં વાત કરી હતી. ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના કાર્યોની અંદર ઘણી વખત ભક્તો એનો વાદ લેવા માટે પરમાત્માના માનુષી ચરિત્રોના દ્રષ્ટાંત દેતા હોય છે. ભગવાનની પ્રત્યેક લીલા ચેષ્ટાઓ કે જીવાત્માના કલ્યાણને હોય છે, અર્થે હોય છે, એમાં ભગવાન ઘણા પ્રકારના ભાવના દર્શન કરાવતા હોય, દિવ્ય ભાવના પણ દર્શન કરાવતા હોય, લૌકિક ભાવના પણ દર્શન કરાવતા હોય. ભગવાને વચનામૃતની અંદર જ આ વાતની મહારાજે પુષ્ટિ કરી. મહારાજ કે ભગવાન જયારે અવતાર ધારણ કરીને અવતાર કાર્ય કરતા હોય ત્યારે કોઈ વખત હારે, કોઈ વખત જીતે, કોઈ વખત દીવે, કોઈ વખત અભય રહે, એટલે એ પ્રકારે વિવિધ જે સાંસારિક જે પ્રક્રિયા, પ્રકૃતિક જે પ્રક્રિયા, એને ભગવાન પણ એને અનુસરતા હોય છે, પણ છતાંય ભગવાન એના બંધનમાં નથી, એ ભગવાનનો દિવ્ય ભાવ છે. આ સમજણ ક્યારે થાય? જયારે મહાત્માની પરિપક્વતા હોય, અને એવી સમજણ સાથે જયારે જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર હેત થયું હોય ત્યારે એ હેત એ પરમાત્મા કહે છે મહાત્મ જ્ઞાને કરીને હેત થયું છે. અને આ બંને પ્રકારે હેત બતાવ્યા, મૂળપણાનું હેત અને મહાત્મ જ્ઞાને કરીને હેત. આ પ્રકારે જયારે પરમાત્માના સ્વરૂપની અંદર અને ભગવાનના વાણી વચનની અંદર જયારે સંપૂર્ણ વિશ્વાસ અને સમર્પણ હોય ત્યારે એની અંદર ફરવાનો અવકાશ ન રહે, એની અંદર પરિવર્તન ન આવે, એ સ્થિત પ્રજ્ઞ હે, એવી રીતે જયારે સ્થિતિ જીવાત્માની નિર્માણ થાય મહારાજ કે ત્યારે જ એ સાચું હેત છે. જો એવી રીતે સ્થિતિ ન થતી હોય અને ચરિત્રો દ્વારા, વચનો દ્વારા, મહારાજના કાર્યો દ્વારા શંકાઓ કુશંકાઓ થતી હોય તો નથી મૂળપણાનું હેત, કે નથી મહાત્મ જ્ઞાને કરીને હેત, અને ભગવાનનું એવું હેત છે નહીં. એ કેવળ દંભ છે, ભ્રમણા છે, અમને ભગવાનનું બહુ હેત છે એવી ભ્રમણા છે આપણને, કે ભગવાન સાથેનું હેત નથી, એ કપટ છે. આપણે આપણી જાતને પણ છેતરીએ છીએ અને સંસારને પણ છેતરીએ છીએ, ભગવાનને છેતરી શકાતા નથી, પણ પ્રયત્ન તો એ પણ કરીએ છીએ કે ભગવાનને છેતરતા હોઈએ. મહારાજને કહેતા હોય મહારાજ હું તમારો છું, પણ ભગવાનને તમારો કયા પછી તમારા થવું એમાં અઘરું છે ને. આપણે કહેતા હોઈએ કે તમે મારા થયા, હું તમારો થયો, એવા કીર્તનો બોલીએ, પણ તમે મારા થયા એ ભગવાનને પોતાના કરવા, અને આપણે ભગવાનનું થવું એની અંદર જે જે આચરણની અંદર, જે વિચારની અંદર, કાર્યની અંદર, મન કર્મ વચનની અંદર જે નિષ્ઠા જોઈએ એની અંદર જયારે ત્રુટી હોય એ ભગવાન સાથે એ હેતનું સ્વરૂપ નથી, એ સમર્પણનું સ્વરૂપ નથી. અને એટલા માટે મહારાજે આ સુંદર બે બે સિદ્ધાંત અહીંયા મહારાજે સમજાવ્યા કે એક મૂળપણાનું હેત હોય અને બીજું મહાત્મ જાણીને જે હેત થાય, એટલે એવું હેત જયારે થયું હોય ત્યારે એની અંદર પછી શંકાને અવકાશ ન રહે, એમાં કોઈ ફરક ફરવાનો એનો અવકાશ ન રહે, એ સ્થિર રહે, સ્થિત પ્રજ્ઞ રહે, અને પરમાત્માના સ્વરૂપની અંદર હેત રહે, એવું જયારે હોય ત્યારે હેત થયું એમ જાણવું. અને એવી જેને આવી પ્રાપ્તિ ક્યારે જીવાત્માને થાય એના ઉપર મહારાજ આગળ વચનામૃતની અંદર સમજાવે છે. પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી? શિવાનંદ સ્વામીએ બહુ સુંદર સમજણ આપી. આપણે પહેલા મુક્તાનંદ સ્વામીના પ્રશ્નની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજે કીધું ભગવાનને પામવાનો મોક્ષનું અસાધારણ હેતુ શું હોઈ શકે? તો ભગવાનનું મહાત્મા હોય, ભગવાનનું સ્વરૂપની નિષ્ઠા દ્રઢ હોય, સ્વરૂપનું જ્ઞાન હોય, તો એવું જેને ભાવ થયો હોય એ મોક્ષનું અસાધારણ કારણ બતાવ્યું. મુક્તાનંદ સ્વામીએ ફરી પૂછ્યું, મહારાજ એવું સમજાણું હોય ને ભગવાનમાં હેત થયું હોય તો હેતનું કેવું લક્ષણ હોય, કેમ ખબર પડે કે ભગવાનના સ્વરૂપમાં આ સમજણથી હેત થયું છે? ત્યારે એની પણ મહારાજે સુંદર વિશ્લેષણથી વાત સમજાવી. મહારાજ કે જો મૂળપણાથી જેમ દેહના સગાને વિશે કોઈ જ્ઞાનનું અવલંબન નથી, કોઈ બીજા વિચારનું અવલંબન નથી, કેવળ આત્મીય ભાવ છે, પોતાનો ભાવ છે, અને એમાં સહેજે આપણે આકર્ષિત થઈ અને એમાં પોતાના જાણીને સ્નેહ કરીએ છીએ, એ જ રીતે પરમાત્માને પોતાના જાણીને ભગવાનને, જેમ ગોપિકાઓને ભગવાન પોતાના જણાના, જ્ઞાનનું અવલંબન નથી પણ આ મારા અમારા પિયુ છે, અમારા આરાધ્ય છે, અમારા ઈષ્ટ છે. આપણા નંદ સંતોના જીવનની અંદર જો તો ભગવાનને પોતાના જાણ્યા તો એમાં બુદ્ધિ જ્ઞાનનું અવલંબન, જ્ઞાની હતા પણ એનું અવલંબન નહોતું, એનું અવલંબન નહોતું, પોતાના જાણીને ભગવાનને સમર્પિત થઈ ગયા. અને જ્ઞાન જે હતું એની પણ પરિપક્વતા હતી, ભગવાનનું મહાત્મ જ્ઞાન જે હતું, શાસ્ત્રોનું જ્ઞાન હતું, વિદવત્તા હતી, એની પરિપક્વતા હતી. એ વિદવત્તા અહંકાર નહોતો, એ જ્ઞાનનો અહંકાર નહોતો. હું જ્ઞાની છું એટલે હું આમાં દોષ ને ગુણ જોવા જઉં એવો પરીક્ષણ કરું એવો ભાવ નહોતો. આ જ્ઞાનનો એમને સદુપયોગ કર્યો, મહાત્માનો સદુપયોગ કર્યો, પરિપક્વતાના દર્શન કરાવ્યા અને ભગવાનને જે સ્વરૂપે મહારાજના દર્શન થયા, જે સ્વરૂપે નિરખ્યા, એ સ્વરૂપે ભગવાનને સ્વીકાર્યા. અને એ રીતે જયારે ભગવાનને સ્વીકાર્યા ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર હેત થઈ શક્યું. એટલે એવી રીતે મહારાજ અહીંયા આગળ સુંદર આપણને હેતનું સ્વરૂપ પણ અહીંયા બતાવ્યું છે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને પણ પરમાત્માના સ્વરૂપની અંદર એવું જ હેત થાય, જ્યાં બુદ્ધિ છે ત્યાં બુદ્ધિનો સદુપયોગ થાય, અને જ્યાં બુદ્ધિ નથી પહોંચતી ત્યાં મૂળપણે પણ ભગવાનના સ્વરૂપની અંદર પ્રતીતિ થાય, ભગવાનના સ્વરૂપની અંદર હેત રહે. બંને રીતે આપણને, જે રીતે આપણી શક્તિ, દરેકની શક્તિ સામર્થ્ય જુદી હોય પણ જે સામર્થ્ય જ્યાં આપણને ઉપયોગ થતી હોય એ સામર્થ્યથી ભગવાનના સ્વરૂપની અંદર હેત થાય, એ મોક્ષનું અસાધારણ હેતુ થાય. આગળ શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈ અયોગ્ય સ્વભાવ. ભલે ભક્તો, બહુ સુંદર વાત અહીંયા શિવાનંદ સ્વામીએ પૂછી છે, કારણ કે ઘણી વખત આપણને બધાને આ પ્રશ્નો નડતા હોય છે. એક બાજુ મનની ઉર્મી એવી કહેતું હોય કે સત્સંગમાં રહેવું છે, કલ્યાણનો મહિમા સમજાણો હોય, મોક્ષનો મહિમા સમજાણો હોય, ભગવત પ્રાપ્તિનો મહિમા સમજાણો હોય, એટલે સત્સંગમાં રહેવાની ઈચ્છા તો છે, ખપ છે, પણ જે અયોગ્ય સ્વભાવ છે તે અયોગ્ય સ્વભાવ કયો? તો પહેલા તો આપણે સ્વભાવ શબ્દને છોડી, આપણે ગઈ વખતે પ્રશ્નોત્તરીની અંદર અને વચનામૃતની અંદર આપણે આ પૂર્વે સમજ્યા છીએ, સ્વભાવ એટલે સ્વ એટલે પોતાનો, અને ભાવ એટલે અવસ્થા, ભાવ એટલે પોતાની અવસ્થા, જે જીવાત્માની પોતાની, શરીરની નહીં આત્માની, જીવાત્માની પોતાની જે અવસ્થા અને જે સ્થિતિ, એ સ્થિતિને સ્વભાવ તરીકે શાસ્ત્રોની અંદર વર્ણન કરેલી છે. જેમ જળનો એક શીતળતા એનો સ્વભાવ છે, એની સ્થિતિ કેવી છે, જળની યોગ્ય એની અંદર ગુણ કયા છે, તો એ ગુણ એની શીતળતા એની એનો સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, ગરમી છે, એ અગ્નિનો સહજ સ્વભાવ છે. તમે અગ્નિ હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય, તમે એને અડો એટલે કેવું લાગે, ગરમ જ લાગે, એનો સ્વભાવ થયો. પ્રકૃતિની સાથે એ સ્વભાવ એની અંદર એનો ભળી ગયો છે, એટલે જે એની અંદર એકાત્મ ભાવથી ભળી જાય, એ સ્વભાવ પોતાની અંદર સ્થિત થઈ ગયો છે. જેમ ગરમીની અંદર અગ્નિની અંદર ઉષ્ણતા છે, જળની અંદર શીતળતા છે, તેમ જીવની એ અવસ્થા જે સતત યોગે કરીને સંકલ્પ અને વ્યવહારમાં પ્રભાવિત થાય છે, આ સ્વભાવ થયો. જેના સતત યોગમાં રહેવાથી જે સંકલ્પ વિકલ્પના ઉપર પ્રભાવ કરે છે, જે સ્વભાવ, જે ભાવ, જે સ્થિતિ નો સતત યોગ રહેતો હોય અને એવા યોગને કરીને જીવાત્માનો એ પ્રકૃતિ બની ગઈ હોય, એટલે સ્વભાવ એને શબ્દ આપણે કહીએ છીએ ને કે કામી સ્વભાવ છે, ક્રોધી સ્વભાવ છે, લોભી સ્વભાવ છે. કેમ કે લોભનો સતત એને ગુણનો યોગ રહ્યો છે, એની સાથે એકાત્મ ભાવ થઈ ગયો છે અને એટલા માટે એની પ્રકૃતિ બની ગયો છે, એટલે એનો સ્વભાવ બની ગયો છે. એની અંદરથી જેમ મેં કીધું, અગ્નિની અંદરથી તમે ગરમી અલગ ન કરી શકો, એમ લોભીના જે જીવ લોભીઓ થઈ ગયો છે એનાથી લોભીપણું દૂર કરવું કે કામીપણું કે ક્રોધીપણું, એ એકાત્મ ભાવ જયારે થઈ જાય ત્યારે જલ્દી ટળતો નથી. એટલે પ્રશ્ન એના કારણે છે કે આ ટળતો કેમ નથી, સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈ અયોગ્ય સ્વભાવ. અયોગ્ય સ્વભાવ એટલે જીવ એ પ્રકૃતિને જો નિરંતર યોગ, જેને નિરંતર જે પ્રકૃતિનો યોગ અથવા અનુસરણ રહેવાથી, વારંવાર કરવાથી, જેની પુનરાવર્તિ થવાથી સહજ પ્રકૃતિ જીવની થઈ ગઈ છે, એવો જે સ્વભાવ એ સાથે વણાઈ ગયો છે, એકાત્મ ભાવ થઈ ગયો છે, એટલે અહીંયા દરેક પ્રકારના સ્વભાવ જે અયોગ્ય છે, જે સત્સંગની અંદર, મોક્ષ માર્ગની અંદર અંતરાયરૂપ બને છે, બધા અયોગ્ય સ્વભાવ છે. આપણા જીવનની અંદર જે પણ સ્વભાવ, પોતાની જે પણ અવસ્થા, સ્થિતિ, જેનાથી સંકલ્પ અને કાર્યો એ પ્રભાવિત થાય છે, એવા જે સ્વભાવો છે જે અયોગ્ય છે, શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે અયોગ્ય સ્વભાવ માટે, સારા સ્વભાવનો પ્રશ્ન નથી, અયોગ્ય સ્વભાવ. એટલે અયોગ્યતા કેમ પ્રમાણિત થાય? તો જે મોક્ષના અંદર સત્સંગમાં રહ્યાનો ખપ છે, એટલે સત્સંગનો ખપ છે, અને સત્સંગની અંદર અંતરાયરૂપ બને, વિઘ્નરૂપ બને, એને અયોગ્ય સ્વભાવ કીધો. એવા અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતા નથી? સત્સંગનો યોગ થવા પછી પણ આવો અયોગ્ય સ્વભાવ છે એ એટલો બધો જીવ સાથે વણાઈ ગયો છે, જીવની અંદર એકાત્મ ભાવથી જોડાઈ ગયો છે, અને જીવને પોતાના એટલા આધીન કરી દીધા છે કે જીવ એનાથી મુક્ત થઈ શકતો નથી, એ પોતાનો સ્વભાવ ટાળી શકતો નથી. જેમ એટલા માટે મેં શીતળતાનું અને ઉષ્ણતાનું મેં દ્રષ્ટાંત દીધું કે અગ્નિ છે એનાથી તમે ગરમીને દૂર ન કરી શકો, એકાત્મ ભાવ ભળી ગયો છે, એનો સ્વભાવ થઈ ગયો છે. એમ જીવ પણ એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે પોતાના વ્યવહાર કાર્યોની અંદર, કામનાઓની અંદર, કે એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે કે એનો સ્વભાવ થઈ જાય છે, અને એ સ્વભાવ મોક્ષની અંદર સત્સંગની અંદર વિઘ્ન બને છે, માટે અયોગ્ય છે. એ મોક્ષને પોષણ નથી આપતા, એ સત્સંગને પોષણ નથી આપતા, એટલા માટે અયોગ્ય છે. તો એવા જે અયોગ્ય સ્વભાવ હોય એ કેમ ટળતા નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય, એટલે અહીંયા આગળ જો પુનઃ જે અયોગ્ય સ્વભાવની વ્યાખ્યા અહીંયા શ્રીજી મહારાજે પણ અહીંયા એમના શબ્દોમાં કીધી, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતા હોય, સત્સંગરૂપી જે જીવાત્મા કલ્યાણનું સાધન કરે છે એ સાધનની અંદર વિઘ્નરૂપ બનતા હોય, અંતરાય બનતા હોય, એ અયોગ્ય સ્વભાવ છે. અને એટલા માટે મહારાજ કહે છે, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે. વાત બહુ સમજવા જેવી છે. મોક્ષની અંદર, કલ્યાણના માર્ગની અંદર, સત્સંગની અંદર વિઘ્ન કરે છે એ સમજાય છે, પણ છતાંય એની અંદર અભાવ નથી આવતો, એમાં દોષ નથી દેખાતો. એટલે જે અંતરાયરૂપ સ્વભાવના દોષ જોવા જોઈએ, જે જીવાત્મા પોતાના સ્વભાવની અંદર અંતરાય જે ઉભું થાય છે હેતુની અંદર, લક્ષ્યની અંદર, એ સત્સંગની અંદર જે વિઘ્ન ઉભું થાય છે એમાં એ દોષને જો જુએ, પરિણામે એનાથી થતું નુકસાન જે છે એને જુએ, સમજે, આ વસ્તુ સમજો, જે સ્વભાવે કરીને વિઘ્ન ઉભું થયું, અને વિઘ્નનું પરિણામ શું થયું? તો કે સત્સંગથી જીવાત્મા અળગો થઈ ગયો, વિમુખ થઈ ગયો, તો એનાથી નુકસાન પણ થયું, પોતાના લક્ષ્યથી વંચિત રહી ગયો. ભગવાનની પ્રસન્નતા, ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનના સ્વરૂપના હેત, એ હેત કરવાની અંદર એને એ વિઘ્ન આવ્યું. એટલે મહારાજે અહીંયા કીધું કે એનો અભાવ, જે અંતરાયરૂપ સ્વભાવમાં દોષ જોવે અને તેના પરિણામે થતી ક્ષતિને, નુકસાનને જાણીને, તેવા સ્વભાવનો અવગુણ જાણીને તે ભાવને અવિદ્યમાન કરે એને, એટલે જે એ ભાવનો ત્યાગ કરે, જાણે કે આ સ્વભાવથી, આ ભાવથી, આ સ્થિતિથી મને વિઘ્ન થાય છે, એટલે એના અવગુણ તો જોવે જ, અને એનો પરિત્યાગ કરે એ સ્વભાવનો, ત્યારે એને અભાવ કીધો. એટલે જેને એનો ભાવ રાખે જ નહીં, એ ભાવની ત્યાં જે ન રહેવું, એટલે અભાવ. ભાવ શબ્દનો ભાવનો અભાવ શબ્દનો અર્થ થાય છે જે ભાવનો ન રહેવું. એવો ભાવ, કયો ભાવ? જે વિઘ્ન કરતા છે, અંતરાયરૂપ છે, એવો જે પોતાનો ભાવ છે, સ્વભાવ પોતાનો ભાવ છે, એના માટે અભાવ રહે. અભાવ એટલે જ્યાં ભાવ જ નથી. એટલે એવો કયો ભાવ નથી? જ્યાં દોષરૂપ ભાવ નથી. એ દોષરૂપ જે ભાવ છે એ ભાવનો જ ત્યાગ કરે, એ દોષનો જ ત્યાગ કરે કે જે અંતરાયરૂપ બને છે. એટલે મહારાજ કે જેને અભાવ ન આવે ત્યાં સુધી એને કયા સત્સંગનો પૂરો ખપ છે? મહારાજ કે હજુ એને સત્સંગનો પૂરો ખપ કહેવાય નહીં. બહુ સુંદર મહારાજ અહીંયા વાત સમજાવી કે જેને મોક્ષમાં અંતરાયરૂપ બને છે એ સમજે છે, છતાંય પોતાના સ્વભાવનો અભાવ નથી આવતો, એને તો પરિપક્વતા છે જ નહીં, એને મોક્ષનો પૂરો ખપ. મહારાજ અહીંયા શબ્દ વાપર્યો પૂરો ખપ, ખપ હશે પણ હજુ પૂરો ખપ નથી. જે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે, ભલે વાતો ગમે તેથી થતી હોય, વર્તનની અંદર ગમે તે દેખાડતા હોય, પણ એને પરિપૂર્ણ ખપ નથી. જો ખપ હોય તો એને પોતાના વિઘ્ન કરતા એવા જે ભાવ છે, એવી સ્થિતિઓ છે, એવો જે સ્વભાવ છે, એમાં અભાવ દેખાવો જોઈએ, એમાં એને એનો દોષ દેખાવો જોઈએ, અને એ દોષ જોઈને એનો પરિત્યાગ કરવાની એની ભાવના થવી જોઈએ. એવી ભાવની સ્થિતિ અભાવ છે, એવી પરિત્યાગ કરવાની, જે દોષ વિઘ્નરૂપ બનતા હોય એનો પરિત્યાગ કરવાનો ભાવ એ અભાવ છે. એવો અભાવ નથી ત્યાં સુધી પૂરો સત્સંગનો ખપ નથી. સત્સંગનો ખપ ક્યારે કહેવાય? કે મોક્ષનું જે અસાધારણ હેતુ, જે આપણે પૂર્વે વચનામૃતમાં જોયું, મોક્ષનો અસાધારણ હેતુ એવું રીતે ભગવાનની જે સેવા અને પ્રસન્નતા, એ મોક્ષનો અસાધારણ રૂપનો હેતુ છે, અને તે કરવાનો પૂરો ખપ છે, ત્યારે સત્સંગનો પૂરો ખપ કહેવાય. અસાધારણ મોક્ષની પ્રાપ્તિ માટે, અસાધારણ હેતુથી મોક્ષ પ્રાપ્તિ માટેનો જે ભાવ છે એ પરિપૂર્ણતાનો ભાવ ખપ છે, અને જ્યાં સુધી તે સિવાયનો અન્ય કોઈ સંકલ્પ વિકલ્પ હોય પછી વ્યવહાર સંબંધી હોય, સંસાર સંબંધી હોય, માન મોટપ સંબંધી હોય, અથવા તો ચાર પ્રકારની મુક્તિ સંબંધી કેમ ન હોય, આ વગેરે તમામ સંકલ્પો વિકલ્પો હોય તે ભગવાનને વિશે હેત નથી ત્યાં સુધી સંકલ્પ વિકલ્પની સ્થિતિ રહેવાની છે. ભગવાનના સ્વરૂપની અંદર જ્યાં સુધી એ પરિપૂર્ણ હેત ન થાય ત્યાં સુધી આ સંકલ્પ વિકલ્પની સ્થિતિ રહેવાની. અને એવા સંકલ્પે વિકલ્પ પણ મોક્ષ માર્ગની અંદર સત્સંગનો પૂરો ખપ ન કહેવાય. આવા સંકલ્પ વિકલ્પ થતા હોય એવી સ્થિતિ જો જણાય તો પણ એ જીવાત્માને સત્સંગનો પૂરો ખપ નથી. જો પરિપૂર્ણ ખપ હોય તો એ પરમાત્માનું જે અસાધારણ મોક્ષનું હેતુ છે ભગવાનના સ્વરૂપની અંદર મૂળપણે અથવા મહાત્મ જ્ઞાન સહિત હેત થવું જોઈએ એવા હેતને કરવાનો જ એનું જયારે પરિપૂર્ણ લક્ષ્ય હોય ત્યારે એને પૂરો ખપ કહેવાય. એના સિવાયનો કોઈ પણ સંકલ્પ, કોઈ પણ કામના જો જન્મ મનમાં ઉદ્ભવતી હોય તો એ ખપની અંદર એટલી ન્યૂનતા છે, ઉણપ છે. આ વસ્તુ સમજવાની. એટલે મહારાજે અહીંયા શબ્દ વાપર્યો કે જ્યાં સુધી એવા સ્વભાવ ઉપર અભાવ ન આવે ત્યાં સુધી ક્યાં સત્સંગનો પૂરો ખપ છે, એને સત્સંગનો પૂરો ખપ નથી. અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે. ન કેવળ ખપમાં તો ઉણપ છે જ, પણ હજુ એ સ્વભાવની અંદર મિત્રતા જેવું, હેત જેવું જણાય છે એવા સ્વભાવ વિઘ્ન કરતા. પછી એ વિષય સંબંધી હોય, કાર્ય સંબંધી હોય, જગત સંબંધી હોય, સંસાર સંબંધી હોય, માયા સંબંધી હોય, કોઈ પણ હોય, પણ એવા સંકલ્પની અંદર હજુ એને હેત રહેલું છે, હજુ એની અંદર એની રૂચિ રહેલી છે, હજુ વૃત્તિ એમાંથી તૂટી નથી. એટલે મહારાજ કે એને ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે, એ સ્વભાવ વિઘ્ન કરે છે, અંતરાય કરે છે. એના પ્રત્યે એનો અભાવ તો નથી જ, પણ એની એની અંદર હજુ શત્રુતા પણ નથી જોવાની. એની અંદર ક્યાંક હજુ રાગ છે, એમાં હજુ ક્યાંક ગુણ દેખાય છે, એમાં ક્યાંક લોભ છે, ક્યાંક એમાં લાલસા છે, એમાંથી મને કંઈક મળી જાય, એમાંથી મને કંઈક પ્રાપ્ત થઈ જાય, એના દ્વારા મને સંતોષ થઈ જાય. આવી બધી જયારે સંકલ્પનાઓ થાય ત્યારે એની અંદર હેત રહી જાય છે અને પૂરો શત્રુ પણ જાણતા નથી. એટલે સ્વભાવ ટાળ્યાનો દ્રષ્ટાંત અહીંયા મહારાજે બતાવ્યું. કારણ કે આ કયા અભાવ, અભાવ લેવો અને શત્રુ જાણવા, આ બે મહારાજે સાધન બતાવ્યો. જે સ્વભાવ અંતરાયરૂપ બનતા હોય એને ટાળવાનો પ્રશ્ન આપણો એવો હતો કે શિવાનંદ સ્વામીએ જે પૂછ્યું કે સત્સંગમાં રહેવાનો, જેને સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈ અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતા નથી. એટલે અયોગ્ય સ્વભાવ છે એ ટાળવા માટે મહારાજ અહીંયા ઉત્તર બતાવે છે કે એક તો જે સ્વભાવ અંતરાયરૂપ થતા હોય એનામાં અભાવ નથી પૂરો, હજુ એમાં ભાવ રહેલો છે, અને એને પૂરા શત્રુ પણ જાણ્યા નથી, એને પૂરી એનાથી એનાથી વેર થયું નથી, હજુ એની અંદર મિત્રતા દેખાય છે, હજુ એની અંદર આસક્તિ રહેલી છે. એવું જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી એવો સ્વભાવ ટળવાનો નથી. ક્યાંથી એને સત્સંગનો પૂરો ખપ કહેવાય? એટલે સત્સંગમાં રહેવાનો ખપ છે ત્યારે જ પરિપક્વ થાય જ્યારે એને આ બેવ સ્વભાવ એના ટળે, સ્વભાવને એ શત્રુ જાણે, એનો અભાવ રાખે, ત્યારે જ સત્સંગનો પરિપૂર્ણ ખપ છે એમ માનવું. અને ત્યાં દ્રષ્ટાંત પછી મહારાજે દીધું, ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈ પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્રતા મિત્રપણું ન રહે. મહારાજ અહીંયા લૌકિક દ્રષ્ટાંત જીવાત્માને સમજાય એ રીતે મહારાજે સમજાવ્યું. મહારાજ કહે કે આપણે કોઈની સાથે ગાઢ મિત્રતા હોય, એક થાળીમાં ભોજન કરવાની જેની સંબંધ હોય, એવા જેની સાથે આત્મીયતા હોય, પણ જ્યારે એ આપણા ભાઈને મારી નાખે, અર્થાત કે જે આપણા કુટુંબ પરિવાર ઉપર જેને હાનિ કરી છે, એવા હવે અહીંયા આગળ મિત્રતા તો ગાઢ છે, પણ એનાથી ભાઈનો સંબંધ વિશેષ અહીંયા આગળ શાસ્ત્રો, કારણ કે લોહીનો સંબંધ છે, એક માના કુખે જન્મેલા છે, આત્મીયતાનો સંબંધ છે. ભાઈ મિત્રતા સાથે પણ સંબંધ છે, પણ એના કરતા વિશેષ ભાઈનો સંબંધ ગણ્યો, એટલે મિત્રતા હતી છતાં પણ જયારે ભાઈને નુકસાન પહોંચાડ્યું ત્યારે એ મિત્રતા ગૌણ થઈ ગઈ, ભાઈનો સ્વભાવ, ભાઈનો સંબંધ વધી ગયો. આ દ્રષ્ટાંત સમજવા જેવું છે. એમ જયારે જીવાત્માને ભગવાનનો મહિમા સમજાય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને દ્રઢ થવા માટે અથવા તો મોક્ષની પ્રાપ્તિ માટે કલ્યાણના માર્ગમાં જે અંતરાયરૂપ બને, નુકસાન કરે, તો એ ભગવાનના માર્ગની અંદર નુકસાન કરે છે. માટે ગમે તેટલી ગાઢ મિત્રતા હોય તો પણ એમાં દોષ જોવો પડે. જેમ જીવાત્મા પોતાના સગાને ભાઈને જયારે કોઈ નુકસાન કરે, એને મારી નાખે, તો આપણે એ મિત્ર ઉપર મિત્રપણું રહેતું નથી, એમાં શત્રુભાવ આવી જાય છે. એમ જે સ્વભાવે કરીને અને તેનું માથું કાપવા તૈયાર થાય ત્યાં સુધી આપણો ક્રોધ વધી જાય, આપણા નુકસાનથી આપણે એટલા વ્યાકુળ થઈ જઈએ કે આપણે એનું માથું કાપવા પણ તૈયાર થઈ જતા હોઈએ છીએ. આ સહજ મનુષ્ય પ્રકૃતિ સ્વભાવ છે. આ કેમ સ્થિતિ નિર્માણ થઈ? જે મિત્ર સાથે એક થાળીમાં બેસીને જમતા હતા એ મિત્ર માટે આટલો બધો રોષ કેમ જીવનની આપણા મનની અંદર પ્રગટ થયો? કારણ કે આપણે મિત્રતાના સંબંધ કરતા ભયના સંબંધનું જે વિશેષતા સમજ્યા હતા અને એ ભાઈના સંબંધને જે નુકસાન કર્યું એને, એને જે મારીને અથવા તો એને જે હાનિ પહોંચાડીને જે ક્ષતિ આપણને કરી, એ ક્ષતિની આપણે મૂલ્ય કર્યું કે આ ક્ષતિ એ મિત્રતાના સંબંધ કરતા વિશેષ છે. માટે મિત્રતાના સંબંધને આપણે ત્યાં શત્રુતામાં પરિવર્તિત થઈ ગયા, એટલે કે એને જતા કર્યા, અને આપણે પોતાના ભયના સંબંધે કરીને આત્મીયતાને, કારણ કે ભયને નુકસાને મને નુકસાન થયું એવો ભાવ આવ્યો, એટલે પોતાનું નુકસાન ન થયું એનાથી જે વ્યાકુળતા થઈ, એટલે એને મારી નાખવા, એનું માથું કાપવા તૈયાર થયા. કાંજે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે. આપણે એવું સમજ્યા છીએ કે ભાઈ મિત્રતા છે, પણ એના કરતા મારા લોહીનો સંબંધ એ વધારે મજબૂત છે. આ એક દ્રષ્ટાંત છે વાલા ભક્તો, કારણ કે ઘણી જગ્યાએ મિત્રતાને પણ ખૂબ વખાણી છે, ઘણી જગ્યાએ સંબંધોને પણ વખાણ્યા છે, અને ઘણી જગ્યાએ બંનેનું ખંડન કર્યું છે. એટલે શાસ્ત્રોની વ્યાખ્યાઓને સમજવી, એને સમજણ બુદ્ધિપૂર્વક સમજવી પડે. અહીંયા મહારાજે જે દ્રષ્ટાંત દીધું છે એ દ્રષ્ટાંત સિદ્ધાંતને સમજાવવા દીધું છે કે જ્યાં મિત્રતાના કરતા ભાઈનો સંબંધ અધિક ગણ્યો છે, ત્યારે એ અધિકને જ્યારે નુકસાન થયું ત્યારે એ મિત્રતા હોવા છતાં પણ ત્યાં અભાવ આવી ગયો, શત્રુતા થઈ ગઈ. એમ જે સ્વભાવનો આપણે લોભ કરીએ છીએ, જે સ્વભાવની અંદર આપણે હિત જોઈએ છીએ, એ સ્વભાવ મોક્ષ માર્ગની અંદર, સત્સંગની અંદર અંતરાયરૂપ બને છે. હવે જો જીવાત્મા એ મોક્ષ માર્ગને અધિક જાણ્યું હોય, જો ભગવાનની પ્રાપ્તિને અધિક જાણી હોય, જો જીવાત્મા એ ભગવાનના હેત કરવા માટેનું લક્ષ્ય સાધ્યું હોય, તો એ અધિક એનું કાર્ય છે. અને એવા અધિક સંબંધની અંદર જો આવા કોઈ સ્વભાવ, એ ભલે મિત્રત હોય પણ છતાંય જો નુકસાન કરતા હોય, તો એનો અભાવ આવવો જોઈએ. જેમ મનુષ્ય પ્રકૃતિ એ પેલા ભયના સંબંધને અધિક ગણે છે અને મિત્રને એની સાથે વેર થઈ જાય છે, એની અંદર મિત્રતા રહેતી નથી અને એને માથું ઉતારવાનું આપણને સંકલ્પ થવા માંડે છે, એટલું જ એના પ્રત્યે અભાવ આવે છે અને રોષ થાય છે, એવો જ રોષ પોતાના સ્વભાવ ઉપર કરવો. કયો સ્વભાવ ઉપર? જે પોતાના મોક્ષ માર્ગની અંદર અંતરાય રૂપ થતા હોય. એટલે મહારાજે કીધું કે માથું કાપવા તૈયાર થઈએ, કાંજે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે. મહારાજે અહીંયા દ્રષ્ટાંત સમજાવ્યું છે. તેમ જો એને પોતાના સ્વભાવ વર્તમાનમાં ભંગ પાડવાની પાડાવીને સત્સંગી વિમુખ કરે એવો છે, ને તોય પણ એના ઉપર વેરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી, તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી. મહારાજે અહીંયા આગળ વાત સમજાવી કે જેમ આ રીતે મિત્રતાનું અને એક સગા ભાઈનું દ્રષ્ટાંત મહારાજે આપ્યું કે સગા ભાઈનો જયારે સંબંધ અધિક જાણ્યો છે તો એને વિઘ્ન નુકસાન કરનારને શત્રુ જાણ્યા. જ્યાં સુધી એ નુકસાન નતું ત્યાં સુધી મિત્રતા હતી, પણ જયારે અંતરાયરૂપ બન્યા ત્યારે એની અંદર શત્રુતા વેરભાવ જોયો. એમ જે સ્વભાવની અંદર કારણે મોક્ષ માર્ગની અંદર સત્સંગની અંદર અંતરાય થાય, તો એની અંદર વેરભાવ, દ્વેષભાવ, એની અંદર એની સાથે અરુચિ, એની અંદર અભાવ જયારે જીવાત્મા જુએ, એની સાથે હેત તોડે, ત્યારે એને પરિપક્વ સત્સંગનો ખપ કર્યો છે એવું આપણે ગણી શકીએ. અને મહારાજ અહીંયા આગળ પછી સુંદર તે જ રીતે મહારાજ કહે છે, જે પોતાના સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને, જે સ્વભાવ પોતાના જે ધર્મ છે, વર્તમાન છે, નિયમ છે, એમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે છે એવો જે સ્વભાવ છે, ને તો પણ એની ઉપર વેરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી, તો જો એને સત્સંગમાં પૂરો હેત નથી. મહારાજ કહે છે જો આવું ન થાય તો માની લેજો કે એને સત્સંગમાં હેત નથી, સત્સંગનો પૂરો ખપ નથી. અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હોય, તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. જો એવું ભય પ્રત્યે પોતાપણું છે, જેવું ભય પ્રત્યે હેત છે, એવું સત્સંગ પ્રત્યે હેત હોય. સત્સંગનું આપણે વ્યાખ્યા પૂર્વે સમજ્યા હતા, સત્સંગી જીવનની અંદર પણ મહારાજે સત્સંગની વ્યાખ્યા બહુ સુંદર સમજાવી છે. પરમાત્માની પ્રાપ્તિ માટે જે સાધનો મહારાજે બતાવ્યા છે, જે માર્ગ બતાવ્યા છે, જે શાસ્ત્રો પ્રતિપાદિત કર્યા છે, જેને અનુસરીને જીવાત્મા ભગવાન સુધી પહોંચી શકે છે, એનો યોગ કરવો, એનું નામ સત્સંગ છે. એ પરમાત્માનું સ્વયં સ્વરૂપ છે, એ પરમાત્માના શાસ્ત્રો છે, પરમાત્માના સ્થાપિત ભાગવદાતી ધર્મ છે, અને ભગવાનના એવા એકાંતિક સંતો ભક્તો, એવા સાધુ પુરુષો, એનો સંઘ, એ જે શાસ્ત્રોનું, ભગવાનનું પ્રતિપાદન કરતા હોય, ભગવાન સાથે જીવને જોડતા હોય, એનો યોગ કરવો, એનું નામ સત્સંગ. તો જેને સત્સંગમાં હેત છે, એને તો સત્સંગની અંદર અંતરાયરૂપ જે પણ સ્વભાવ થતો હોય, એની અંદર વેરબુદ્ધિ થાય, એની અંદર અભાવ આવે, એને શત્રુ જાણે, અને જો એવી ભાવના અંતરથી પ્રગટ થાય, તો પછી કેવું નથી પડતું કે આની મિત્રતા તોડી દેજો. જે દિવસે ભયનો હત્યા થઈ તે દિવસે સહેજે સહેજે એના માટે અભાવ અને શત્રુતા આવી ગઈ. એમ જ્યારે મોક્ષ માર્ગમાં વિઘ્ન ઉત્પન્ન થાય, તો એ વિઘ્ન એ કરનારા સ્વભાવ ઉપર વેરવૃત્તિ બંધાય અને સત્સંગમાં એને અહેત થઈ જાય, એને એ સ્વભાવને ટાળે. પણ જ્યાં સુધી એ નથી થયું ત્યાં સુધી એ સ્વભાવ ટળતો નથી. અને એ ક્યારે થાય? જયારે અધિક પણ સમજાણવું હોય સત્સંગ. એટલે મહારાજે અહીંયા કીધું અને સત્સંગમાં પૂરું હેત નથી. અને જો ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય, સત્સંગનો એવો મહિમા સમજાણો હોય, તો એને ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે? જે જીવ તો અતિ સમર્થ છે, કેમ જે મન અને ઇન્દ્રિય સર્વ તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે, માટે જે કરે તે થાય. અહીંયા મહારાજે આત્મ સ્વરૂપની મહારાજે નિષ્ઠા બતાવી. કેવી રીતે થાય જીવાત્માને આ સંકલ્પ વિકલ્પ આત્મબળ કેમ એનું વધે? અહીંયા મહારાજ એટલા માટે કરે છે. શ્રીમદ ભાગવતના 13મા અધ્યાયમાં બહુ સુંદર વાત સમજાવી છે. ભાગવતજીની અંદર, ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ કહે છે, ઇદમ શરીરમ કૌંતેયમ ક્ષેત્ર મિત્ય મિધીયતે એતદ્યો વેતિ તપ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. જે આ શરીર છે હે કુંતી પુત્ર, આ શરીર છે ક્ષેત્ર છે, એટલે કર્મ ક્ષેત્ર છે. અને કહેવામાં આવે અને આ જે ક્ષેત્રજ્ઞ જાણનારો છે તેને ક્ષેત્રજ્ઞ કીધું, એટલે આત્મા કીધું. આ શરીરરૂપી ક્ષેત્ર છે, કાર્ય કરવાનું સાધન છે, કર્મનું સ્થાન છે, અને એવા સ્થાનને જાણનારો એ ક્ષેત્રજ્ઞ એ આત્મા છે અને આત્મા એનો સ્વામી છે. આ ક્ષેત્ર એને મળેલું છે. હું ઘણી વખત આ પ્રવચનની અંદર વાત સમજાવું છું કે ઇન્દ્રિયો અંતકરણ વગેરે જે શાસ્ત્રોએ અવ્યયો બધા બતાવ્યા છે, પણ બધાનું સ્વામિત્વ નથી બતાવ્યું. સ્વામિત્વ જીવનું બતાવ્યું છે. જીવ છે પોતાના શરીર ઉપર એ સ્વામિત્વ ભાવે રહેલો છે. એટલે જ્યાં સુધી ઇન્દ્રિયોને પોતાને આધીન રાખે છે ત્યાં સુધી ઇન્દ્રિયો વિકૃત થતી નથી. પણ જો જીવાત્મા ઇન્દ્રિયોને આધીન થઈ જાય, ઇન્દ્રિયોના ઘોડાને મનમુખી રીતે એને વહેવા દે, તો એ જીવાત્મા ઇન્દ્રિયો વિષયોમાં જાય તો એની પાછળ એનું મન પણ વિષયોમાં તણાય છે. કેમ? કે પોતાના ઇન્દ્રિયોનો ગુલામ થઈ ગયો છે, પોતાની કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયને વિવશ થઈ ગયો છે. એટલે પોતાના ઇન્દ્રિયને એ કંટ્રોલ નથી કરી શકતો. અહીંયા ભગવાને એટલા માટે આ સુંદર ગીતાજીનો જે સિદ્ધાંત છે, ઇદમ શરીરમ કૌંતેયમ ક્ષેત્ર મિત્ય મિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ, કે આને જાણનારો, આ શરીરરૂપી જે શરીરરૂપી કર્મક્ષેત્ર જે આપણું છે એ ક્ષેત્ર છે, અને એ ક્ષેત્રને શરીરને જે જાણનારો, એટલે કે એના ઇન્દ્રિયો વગેરેનું જેને જ્ઞાન છે એને જાણનારો, એ આત્મા એનાથી ન્યારો છે, એનો ગુલામ નથી, એનો અધિપતિ છે. અને એટલા માટે પોતાના ઇન્દ્રિયો પર નિયંત્રણ કરી શકે છે, પોતાના સંકલ્પો પર વિકલ્પો પર નિયંત્રણ કરી શકે. ક્યારે? કે પોતાના આત્માને ક્ષેત્રજ્ઞ જાણે, પોતાના આત્માને ક્ષેત્રજ્ઞ સમજે અને એવી નિષ્ઠા જયારે દ્રઢ કરે ત્યારે મહારાજ કે, એટલે ભગવાન સ્વામિનારાયણ અહીંયા કે છે, શા માટે? જે જીવ તો અતિ સમર્થ છે, એની સામર્થ્ય અતિ સમર્થ છે. ક્યાં સુધી? સંસારનો ક્રમ એ નથી કરી શકતો, જન્મ મરણ એનામાં નથી, પણ પોતાના શરીર ઉપર તો નિયંત્રણ છે, પોતાના કાર્યો ઉપર નિયંત્રણ છે, પોતાની મન બુદ્ધિ ઉપર એનું નિયંત્રણ છે, જો આત્માને સત્તારૂપ સમજે તો. કારણ કે મહારાજે લખ્યું, જે મન અને ઇન્દ્રિયો તે સર્વ ક્ષેત્ર છે. દેહ સાથે સંબંધિત જે મન ઇન્દ્રિયો જે છે એ ક્ષેત્ર છે અને જીવ એનો ક્ષેત્રજ્ઞ છે, એને જાણનારો એનો સ્વામી છે, માટે જે કરે તેમ થાય. એ સ્વામિત્વ પોતાનું જો અંકુશ રાખે તો પોતાની ઇન્દ્રિયોને બહેકવા ન દે, પોતાના મનને બહેકવા ન દે. બુદ્ધિ કદાચ એવો સંકલ્પ કરે તો પણ પોતે સ્વામી થઈને પોતાની એવી કુબુદ્ધિ હોય એને ટાળે. એની એ સામર્થ્ય જીવની છે. પોતાના શરીર ઉપરનું સ્વામિત્વ, પોતાના કાર્યો ઉપરનું સ્વામિત્વ, પોતાના સંકલ્પ ઉપરનું સ્વામિત્વ, એવી રીતે જેને કર્મ કરવા ઉપર સ્વામિત્વ પ્રાપ્ત થયું છે એવો જીવ એક ક્ષેત્રજ્ઞ છે અને અતિ સમર્થ છે, માટે જે કરે તે થાય. પોતાના જીવ સંસારના ક્રમની અંદર જેમ કરે તેમ થાય એમ નથી, હો, એટલે અન્યથા ન લેવું, જીવ જેમ કરે તેમ થાય. પણ અહીંયા મહારાજ કહે છે પોતાના કાર્ય માટે. આ સિદ્ધાંત મહારાજે એટલા માટે બતાવ્યો કે પોતાનો સ્વભાવ છે, પોતા એ જ ટાળવો પડશે. સમજાય છે વાત? પોતાનો સ્વભાવ છે, સ્વભાવ છે, અને એ કેવો છે? અંતરાયરૂપ થાય છે. શેમાં અંતરાયરૂપ થાય છે? સત્સંગમાં અંતરાયરૂપ થાય છે, પોતાના લક્ષ્યની પ્રાપ્તિની અંદર અંતરાયરૂપ થાય છે. તો એના માટે વેરભાવ કરીને, એનો અભાવ લઈને, એમાં શત્રુતા જોઈને જયારે જીવાત્મા જો એની અંદર જુએ અને પોતાના સ્વામિત્વને, અને એનાથી એક વિશેષણ મહારાજે ઉમેર્યું કે સત્સંગને અધિક જાણે, જેમ ભયના મિત્રના સંબંધ કરતા ભયનો સંબંધ અધિક જાણ્યો છે, એમ સંસારના સુખ, સંસારના વિષયો, ભગવાનની પ્રાપ્તિને અધિક જાણે. ભગવાનની પ્રાપ્તિ જયારે અધિક જણાય એટલે મોક્ષનો, સત્સંગનો યથાર્થ ખપ છે, અને એવો જયારે ખપ જણાણો હોય ત્યારે એ ખપની અંદર વિઘ્ન થતા હોય એવા સ્વભાવને ટાળવા જીવાત્મા પ્રયત્નશીલ રહે. અને કેવી રીતે? મહારાજ કે પોતાના જે વિઘ્ન કરતા સ્વભાવ છે એમાં અભાવ લે, જે પોતાના વિઘ્ન કરતા સ્વભાવ છે એની અંદર શત્રુતા જુએ, અને પોતે આત્મભાવ કેળવે. આત્મભાવનું ક્ષેત્રજ્ઞ પોતાની જાતને સમજીને પોતાના સામર્થ્યનું ભાન કરે અને એ પોતાની સામર્થ્ય કરીને પોતાના જે એવા ખોટા સંકલ્પો વિકલ્પો પોતાના કાર્યો એને ટાળી નાખે. જો સમર્થ છે જીવાત્મા, એવો જીવ સમર્થ છે. માટે શા માટે તે જીવ તો અતિ સમર્થ છે, કેમ જે મન અને ઇન્દ્રિયો એ સર્વે ક્ષેત્ર છે અને જીવ તે તો એનો ક્ષેત્રજ્ઞ છે. માટે જે કરે તે થાય એમ ભગવાન શ્રીએ. એટલે જેવો પોતાની આત્મનિષ્ઠા દ્રઢ કરી પોતાના દેહ ઇન્દ્રિયો વગેરે ઉપર જયારે નિયંત્રણ કરે અને એવું નિયમન કરીને એ માયાનો ગુલામ થઈને ન જીવે, એ માયાનો અને માયાના કાર્યોનો ગુલામ ન થાય, પણ એ પોતાના આત્મકલ્યાણનું સાધન કરવા માટે દ્રઢતા કેળવીને આત્મનિષ્ઠા કેળવીને જયારે એ પોતે સંકલ્પ કરીને જયારે અશુભ સંકલ્પને ટાળવાનો અશુભ વિચારોને ટાળવાનો પ્રયત્ન કરે તો એ આત્મબળે કરીને એ જીવાત્મા ટાળી શકે છે. એમને જીવાત્મા એ પોતે જ ટાળવાનું છે. ઘણી વખત કહેતો હોય કે મહારાજ આવો મારો સ્વભાવ છે અને અમને આશીર્વાદ આપો ટળી જાય, એટલે અમે એમને ઉત્તર આપતા હોઈએ કે આશીર્વાદ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમને મદદરૂપ થાય, પણ પુરુષ પ્રયત્ન તો તમારે જ કરવો પડશે. એવા સ્વભાવને, એવા વિઘ્ન જે થતા હોય, એવા જે પણ પોતામાં દોષ રહેલા છે એને ટાળવાનો સ્વભાવ અને પ્રયત્ન તમારે કરવો. તમે કર્મ કરો અને ભગવાન તમારા ઉપર રાજી થાય, તમને બળ આપે અને તમારા એ કાર્યની અંદર તમને સફળતા મળે. ઘણી જગ્યાએ વચનામૃતમાં મહારાજ કીધું છે એવા સ્વભાવ કોઈ મોટા પુરુષના આશીર્વાદથી ટળે છે. વાત તદ્દન સાચી છે, પણ તમે એનો કેવી રીતે, તો મોટા પુરુષના જયારે આશીર્વાદ લો તો એ આશીર્વાદ ક્યારે લેવાય? કે તમારું કાર્ય જોઈને એ રાજીપો આવે. તમારું કાર્ય જ ન હોય તો રાજીપો ક્યાંથી આવવાનો છે અને આશીર્વાદ ક્યાંથી મળવાનો છે? એટલે એનો અન્યાર્થ ન કરવો. ઘણી વખત એમ કે કર્મ ન કરવું અને આશીર્વાદ મેળવી લેવો, પણ કર્મ કર્યા વગર આશીર્વાદ જ નથી મળતો, કર્મ કર્યા વગર પ્રસન્નતા જ નથી મળતી, કર્મ કર્યા વગર જીવાત્માના ગુણ અવગુણના દર્શન ન થાય ત્યાં સુધી કેમ અંતર રાજી થાય, કેમ અંતરથી આશીર્વાદ નીકળે? અને એટલા માટે વાલા ભક્તો આ શબ્દનો અર્થ એ જ થાય છે કે પોતાને, એટલે મહારાજે અહીંયા આગળ શબ્દ વાપર્યો જીવ એ ક્ષેત્રજ્ઞ છે, માટે જે કરે તે થાય. એટલે કોને કરવાનું છે? જીવાત્માએ પોતાને કરવાનું છે. આવા સ્વભાવને ટાળવા માટે પ્રયત્ન પોતાને કરવાનો છે, કર્મ એને કરવાનું છે. અભાવ લેવાનો છે, શત્રુતા જોવાની છે સ્વભાવની અંદર, અને એને ટાળવા જીવાત્માએ પોતે પ્રયત્ન કરવાનો છે. એમાં બળ મળે એના માટે સત્પુરુષોનો સંગ, સત્સંગનો આશ્રય, ભગવાનનો રાજીપો, મહાપુરુષોનો આશીર્વાદ એના માટે એને બળ આપનારા છે. કર્મ કરનારા નથી એના વતી, એના વતી કર્મ કરનારા નથી. કર્મ જીવાત્માએ કરવાનું છે અને પોતાએ કરવાનું છે, અને એની અંદર બળ પૂરું પાડવા માટે આ બધા વિશેષણો આપણા શાસ્ત્રોની અંદર વાપર્યા છે. તો હું એવી આશા રાખું કે આપણને વચનામૃતની અંદર મહારાજે જે સિદ્ધાંતો બતાવ્યા, એક તો મોક્ષનો અસાધારણ એવો હેતુ એ આપણને યથાર્થપણે સમજાય, બીજું મહારાજે જે ભગવાનના સ્વરૂપની અંદર હેત અને એ હેતનું સ્વરૂપ મૂળપણે કરીને અથવા મહાત્મ જ્ઞાને કરીને જો હેત થાય તો જ મહારાજ કે હેત અમે માનીએ છીએ, નહીં તો અમને હેત થતું નથી. અને ભગવાનનું જયારે મૂળપણે હેત હોય ત્યાં કોઈ વિચારોનો પ્રબળતા નથી હોતી, અને જો વિચારની પ્રબળતા હોય તો ત્યાં પરિપક્વતા છે, એટલે સંશયનો સ્થાન નથી રહેતું. એ રીતે મહાત્મા જ્ઞાને કરીને હેત કરીએ. અને મહારાજે ત્રીજો જે શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપીને આપણને ચોથી વાત સમજાવી, એવી સમજાવી મહારાજ કે મોક્ષનો ખપ હોય એને સ્વભાવ કેવો હોય? તો જેને ભગવાનના અધિકપણાને ભગવાનને સ્વીકાર્યું છે, ભગવાનની પ્રાપ્તિને અધિક સ્વીકારી છે, સત્સંગને અધિકપણે માન્યો છે, એ જ જીવાત્માને જે પણ અંતરાયરૂપી વાત સ્વભાવ થતા હોય ત્યારે એ સ્વભાવના પ્રત્યે વેરબુદ્ધિ થાય, એ સ્વભાવના પ્રત્યે અભાવ આવે. અને એવો જયારે જીવાત્માને અભાવ આવે ત્યારે જેમ ભાઈના મારનારને શત્રુ ગણ્યા, ભલે મિત્ર હતા પણ છતાંય શત્રુ ગણાણા, તો જે મોક્ષ માર્ગમાં અંતરાયરૂપ થાય છે, સત્સંગની અંદર અંતરાયરૂપ થાય છે, એવા સ્વભાવને પણ શત્રુ જાણે. પણ ક્યારે થાય? જો સત્સંગનો અધિક મહિમા સમજાણો હોય તો. અને જે પોતાનો સ્વભાવ છે એને ટાળવાની, એની અંદર શત્રુતા જોવાની હોય તો, અભાવ એની અંદર આવ્યો હોય તો, બંને હોય ત્યારે જ મોક્ષનો સત્સંગનો ખપ ગણાય. ત્યાં સુધી સત્સંગનો ખપ નથી, પરિપૂર્ણ ખપ નથી. અને એ રીતે મહારાજ અહીંયા સમજાવ્યું. અને એ કરવા માટે મહારાજ કીધું આત્મબળને કેળવવું, કારણ કે શરીર એ ક્ષેત્ર છે અને શરીરનો ધારક એવો આત્મા ક્ષેત્રજ્ઞ છે, એનો સ્વામી છે. અને એ ધારે એમ થઈ શકે છે, ઇન્દ્રિયો ધારે એમ ન થાય, મન સંકલ્પ કરે એમ ન થાય, બુદ્ધિ કદાચ કુમાર્ગે પ્રેરે એમ ન થાય, પણ જો સ્વામિત્વ થઈને આત્મબળ કેળવ્યું હોય અને ભગવાનના સ્વરૂપનું હેત હોય તો મહારાજ કે એના સ્વભાવ ટળી શકે છે. એ રીતે મહારાજે સુંદર આપણને વચનામૃતની અંદર વાત સમજાવી. હું આશા રાખું છું કે બધા ભક્તોને આ વચનામૃત યથાર્થ સમજાણું હશે. અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણા પણ એવા કોઈ કુસ્વભાવ હોય તો એ સ્વભાવ ટળે, અને આપણને પણ ભગવાનના સ્વરૂપની અંદર મૂળપણે અથવા તો મહાત્મા જ્ઞાનીને જે જેની સ્થિતિ હોય એ પ્રમાણે મહારાજના સ્વરૂપની અંદર અપાર હેત થાય, અને આપણે પણ ભગવાનની પ્રસન્નતા અને ભગવાનની પ્રાપ્તિ એ જ કેવળ જીવાત્માનું લક્ષ્ય રાખી અસાધારણ મોક્ષના હેતુથી આપણે સત્સંગ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાનના રાજીપાને મેળવીએ. આજ વચનામૃતને આપણે અહીં આગળ વિરામ આપીએ છીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 57મું સહજાન સ્વામી મહારાજ.